मातु कमला सनी सका विषहथी हंसवाहिनी माता दुर्गा तू हमने दे हो समय दुख हरणी महाकूड देवी तू करणी कर सहा जाहर जुगमा मातू जोगणी मा तू परगट पीठड़ा मातों पर गटु पीठड़ा माँ तू पर गटु पीठड़ा
परम पूज्य माताजी अन्य मुरुबियो वडीलो माताओ तेमज बहनों आजना शुभ दिवसे एक महापुरुष नो जन्म आ धरती पर थियो कि निमित्ते आपणे मळ्या छे एम माताजीना प्रवचन में मैं जाण्यु माना दर्शन नी मने पण बहु इच्छा हती। मारा मित्र अजय भाई गोविंद भाई भूत खरेखर हूं तमने आनंद करावा माटे नथी आव्यो पण हूं मारो आनंद लेवा माटे आव्यो छूं। प्रोग्राम तो घणा करवाना होय छे लोक डायरा પણ એમાં અમુક જ પ્રોગ્રામ એવા હોય કે જેમાં આત્માનો આનંદ આવે। ધર્મ ઘટે પછી ધન ઘટે, ધન ઘટે મન ઘટી જાય, મન ઘટે થી બધાયમાં માન ઘટે, આ તો બધું ઘટત ઘટત ઘટ જાય। પણ જો જીવનમાં ધર્મ વધે તો ધન વધે, ધન વધે મન વધી જાય, મન વધે થી બધાયમાં માન વધે, આ તો બધું વધત વધત વધ જાય। मनुष्य अवतार एटलो बधो कीमती छे। पूज्य योगेश्वर स्वामीना प्रवचनों एना पुस्तकों ने मैं वाचवानी हजी एक शुभ शुरुआत करी छे, एम कहो तो चाले। पण वाचता एवो विचार नथी आवतो के हवे आपणे आ पूरु करीए। महापुरुष ने धन्यवाद छे, भारतनी भूमि ने धन्यवाद छे કે યુગે યુગે આવા પુરુષો આપણા માટે જન્મ લે છે। મહાપુરુષોએ ક્ષણે ક્ષણે પલે પલે મનુષ્ય અવતાર માનવીઓને ટકોરો કરી છે। બસ જાગી જા, હવે જાગી જા, હવે જાગી જા। એક સંત એક રાજાને મળવા ગયા। દરવાજે જઈને માણસને પૂછ્યું કે મારે મહારાજને મળવું છે। માણસ સાહેબે કીધું કે બાપુ તો પોજ્યા છે, દરબાર સાહેબ તો પોજ્યા છે। સાધુ એટલું કીધું જગાડો ને મારે કામ છે એમનું। તો કે ના, એ તો એનો નિયમ છે કે એની મેળે જાગે, એને ઊંઘમાંથી કોઈ દી જગાડાય નહીં, આવો અમારા રાજનો નિયમ છે। સંત બેઠા ઘડી, થોડી વાર થઈ વરી કીધું જાય ગયા તમારા દરબાર સાહેબ? તો કે ના, એ તો પોઈજા છે, તો જગાડો ને. તો ના બાપુ, તમને કીધું નહીં, એ તો એનો નિયમ છે કે જયારે એમનો સમય થશે ત્યારે જાગશે. વળી સાધુ ઘડીક બેઠા અને ત્રીજી વાર એટલું કીધું કે તમારા દરબાર સાહેબ જઈ ગયા? તો ના બાપુ, પોઈઢા છે એ તો હજી. એમ તો કહા, આ લ્યો આ ચીઠી, તમારા દરબાર જાગે એટલે આપી દેજો. આટલું કરીને સંત તો નીકળી ગયા. પણ સમય થયો, એનું ટાણું થયું. એવે વખતે મહારાજ જાય ગયા, દરબાર સાહેબ જાય ગયા. માણસે નિતકર્મ કર્યા પછી કીધું કે મહારાજ, આપને એક સંત મળવા આવ્યા હતા, સાધુ આવ્યા હતા, પણ આપનો તો નિયમ છે કે આપને જગાડાય નહીં. પછી રાહ જોઈ જોઈને એક ચીઠી દેતા ગયા છે, લ્યો આ ચીઠી. ચીઠી આપી, ચીઠીમાં સંતે લખ્યું હતું કે પેટ મેં પોજો પોજો મહી પર, પાલન મેં પોઢી બાલ કહાયો, આય જબ તરુણાય ત્રિયાસંગ સેજ મેં, પોઢ કે પોઢ મેં રંગ મચાયો, પણ શ્રી સમુદ્ર કે પોઢન હાર, બ્રહ્મ કબુ ચિત ને તહી જાયો, તો પોઢત પોઢત હી અબ તેરો ચિતા પર પોઢન કેદી ના આયો. ભલા મારા તું કેટલે ઠેકાણે હુતો, જનેતાના ઉદરમાં હુતો, જન્મા પછી ધરતી ઉપર હુતો હુતો, સંસારને પગથિયે હુતો, પણ પાંચ નામ પરમાત્માના ન લીધા, હવે તો તારું છાછલીમાં હોવાનું ટાણું આવ્યું, હવે તો ઉચ્ચ મહેરબાની કરી. બહુ વિચાર કરીએ તો ક્ષણે ક્ષણે મહાપુરુષો આપને ટકોરો કરે છે, જાગ જાગ જાગ. આ તો મહાપુરુષની વાત થઈ. આ ભારતની તો ધરતી એવી છે ભાઈ, ક્યાંય તમે ધર્મશાળામાં ઉતરો ને તો ધર્મશાળાનો જે ચોકીદાર હોય ને એ હુવાટાને પડકારો કરે, જેને છેટું જવું હોય વેલા ઉઠી જાય, જેને છેટું જવું હોય વેલા ઉઠજો. એમ પરમાત્મા સુધી પૂગવું છે, જીવને જ કેટલું વહેલું જાગવું જોઈએ. હે, આ દેશની ધરતી, આ દેશની ધરતી ધર્મ પ્રાધાન્ય ધરતી છે, અને આમાં તો ચોકીદાર ઉપદેશ દેતા હોય, અરે માગવા વાળા ભારતની ભૂમિમાં આવે, એક બટકું રોટલો લેવા આવે, અને એ ડેલી ઉભા ઉભા એમ કહેતા હોય કે સોના પહેરો રૂપલા પહેરો, પહેરો હાચા હીરા, પણ એક દી ખાખ મેં મિલ જાના બંદા, એક દી ખાખ મેં મિલ જાના. એક બટકું રોટલો લેવા આવે અને વેદનું અને ગીતાનું તત્વજ્ઞાન આપને દઈ જાય, જો આંખ્યું ખુલ્લી હોય, કાન ખુલ્લા હોય, અને માણસની ઉપર જો સંતની કૃપા હોય તો આ મળી શકે છે. નહીતર વીજળીને ચમકારે મોતીડા પરોવો, પાનભાઈ નકર અચાનક થાય છે અંધારા. મનુષ્ય અવતારી વીજળીનો ચમકારો છે, એમાં ધર્મનું, નીતિનું, ન્યાયનું, સદન આચારનું જેટલા મોતીડા પરોવાય એટલો લાભ છે. બાકી 60-70 વર્ષે અંધારું ખાવાનું જ છે, એમાં સવાલ નથી. અને પછી માણસ એવો પસ્તાય ભાઈ, સંત કેતો હોય, સાધુ કેતો હોય, મહાપુરુષ કેતા હોય, એક ધારા એમ કે જાગી જાઓ, પરમાત્માનું નામ લે, જ્યાં જાગે ત્યાં રામ ભજ સુતા, રામ સંભાર, ઉઠત બેઠત આત્મા ચાલંતા સિતાર. અરે ભલામણા પલે પલે પરમાત્માને યાદ કરે, એ માણસ યાદ ન કરે અને પછી બુઢાપો આવે, એ બુઢાપાની માલી પા ખાટલામાં પીળ્યો પીળ્યો જે કણસતો હોય, એ કોક દી ખાંભળું ન હોય તો સાંભળજો. એ હું કેતો હોય ખબર, હે હરી, હવે મારી દોરી ખેંચી લે, હવે મારી દોરી ખેંચી લે. કેટલી ખેંચે, ત્યાં ફિનલા ફિનલા પીડ્યા છે, ત્યાં એલો ખેંચી ખેંચીને થાકી ગયો ભાઈ. આ તારા હળેલ કટકાને ક્યાં નાખે, ત્યાં જગ્યા નથી જરાય. પરમાત્માને એમ કેવું પડે કે હે હરી, હવે દોરી ખેંચી લે. એ જીવતર જીવવા કરતા તો ભલે થોડું જીવન જીવાય, કેટલા વર્ષ જીવો એ મહત્વનું નથી, કેવું જીવો એની ઇતિહાસ નોંધ લે છે. કેટલું ખાઈ શકે એ મહત્વનું નથી, એને કેટલું પચે છે મહત્વનું છે. કેટલું બોલાય છે મહત્વનું નથી, કેટલું જીવનમાં ઉતરે એ મહત્વનું છે. કેટલું વંચાય છે મહત્વનું નથી, કેટલું સમજાય છે મહત્વનું છે. ભૂપતનું બારવટું હાલતું હતું સૌરાષ્ટ્રમાં. એકવાર છાપામાં સમાચાર આવ્યા કે ભૂપતે 4 જણાના નાક કાપ્યા. એક જણો દુકાને આવીને છાપું હાથમાં લઈને વાંચ્યું, ભૂપતે 4 જણાના નાક કાપ્યા. બીજે દી આવ્યો, છાપું હાથમાં લીધું, વરી વાંચ્યું, ભૂપતે આજે 4 જણાના નાક કાપ્યા. ત્રીજે દી આવ્યો, છાપું હાથમાં લઈ, ભૂપતે આજે 4 જણાના નાક કાપ્યા. વેપારીએ કીધું કે આ ઈનું ઈ છે, કાયમ વાંચશો. ભૂપતે તો એક જ દી કાપ્યા, તું 3-3 દીથી હું કામ કાપશો, હાવ આરે આયે લેવા દેવા. એમ કેટલું વંચાય છે મહત્વનું નથી, અને કેટલું સમજાય છે મહત્વનું છે. કેટલા વર્ષ જીવો એ મહત્વનું નથી, કેવું જીવો એની ઇતિહાસ નોંધ લે છે. એટલે તો બહુ સારા કવિઓ પ્રસંગ પીધા છે.
કઈ ફૂલડાય મે રાજ જનમાન રાજ જુલા ફૂલડા ફૂલડાય મે આજ જનમાન રાજ જુલા ઓ ફૂલડા કાલ કરમાઈ જાશો ફૂલડા કાલ કરમાઈ જાશો
ફૂલડા મે આજ જન્માર આ જુલ્યા પણ
ફૂલડાય મે આજ કરમાઈ જાશો રે ફૂલડા ફૂલડાય મે કાલ કરમાઈ જાશો પલ ફૂલડા મુકતાઈ જાશો ફૂલડા હોર મુકતાઈ જાશો ફૂલડાય મે આજ જન્માન રાજ જુલા ફૂલડાય મે આજ જન્માન રાજ જુલા ઓ ફૂલડા કાલ કરમાઈ જાશો ફૂલડા કાલ કરમાઈ જાશો ફૂલડા કાલ કરમા
ફૂલડા અમે આજ જન્માન આજ જુલ્યા ઓ ફૂલડા અમે કાલ કરમાઈ જાશું. કોઈ પણ બગીચાની માલી પાસે ફૂલ ખીલતું હોય એ ફૂલને તમે તોડશો તો એ ફૂલ કોઈ દી એમ કહે કે અમે આજે જ ખીલ્યા છીએ, આ સુગંધ મારા બાપની છે, અમારે હરે લઈ આવ્યા છે, અમને અઠવાડિયું સુગંધ લઈ લેવા દો પછી તમે તમારે લઈ જાયજો. એ ફૂલ નહીં કહે, કારણ ફૂલ સમજે છે કે આનો હું ભરો હો કાલ કરમાઈ જાઉં, માટે આજથી સુગંધને વેતી કરી દો બહાર. માનવ જીવનનું એવું છે, મનુષ્ય અવતાર તો બહુ કિંમતી છે, મહાપુરુષના વાંચનમાં મેં વાંચ્યું છે, એટલો મનુષ્ય અવતાર કિંમતી છે, એને જો સાર્થક કરવા માટે હરિનામ હરિ સત્સંગની બહુ જરૂર છે, નહીતર બહુ પસ્તાવો થાય. વીજળીને ચમકારે મોતીડા પરવો પાનભાઈ, નકર અચાનક થાય છે અંધારા. જીવનમાં કેટલું વંચાયશ કેટલું બોલાયશ મહત્વનું થયું, અને કેટલું સમજાયશ કેટલું જીવનમાં ઉતરે જ મહત્વનું છે. માતાજીના દર્શન કરી અને મને એક વાક્ય યાદ આવે છે કે આ દેશ કેટલો પવિત્ર છે. ભારતની શું વાત કરવી, એ કવિને કોઈ પ્રશ્ન કર્યો કે ભારત દેશની વિશિષ્ટતા શું એમ, કવિએ બહુ સારો જવાબ આપ્યો, તો અમેરિકાને માં કહેવાય તો કે ના માં ન કહેવાય, રશિયાને માં કહેવાય તો કે ના એની માં ન કહેવાય, જર્મનને માં કહેવાય તો કે ના એની માં ન કહેવાય, અમારા દેશને માં કહેવાય છે. ભારત માં હે, એટલે તો જુઓ ને બેઠી બેઠી આજુબાજુના દેશને ધવરાવે છે બિચારી, ખાવ તમે તમારા અમે ભૂખ્યા રે હું એમ ખવડાવીને ખાય, એમના માં કહેવાય ભાઈઓ. તમે વિશ્વના દેશના ઇતિહાસ તપાસો તો આ એક જ દેશ એવો છે જેને માનું બિરુદ મળ્યું છે, શક્તિનું બિરુદ મળ્યું છે. આ દેશમાં જ્યાં દ્રષ્ટિ કરો ત્યાંથી ઉપદેશ મળે છે. પ્રકૃતિની એવી અદભુત રચના છે ભાઈ, અમારો કવિ તો ન્યા સુધી લખે છે
કે દારવા પોતે એ પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી એનો એ ભાયાચ મોરે, એ જ ગાવડી પોતે રે એ પોતાનું દૂધ નથી પીતી રે, ઉપકારી એનો એ ભાયાચ મોરે.
જાડવા પોતે પોતાના ફળ નથી ખાતા. કોઈ દી એવો વિચાર આવ્યો તમને કે આંબાની માલિકા પચા કેરીઓ હતી ને આજ પાંચ ખાઈ ગયો આંબો? ન બન્યો. પિસ્તાલી થઈ, અને પિસ્તાલી થઈ હોય તો આંબાને દોષ ન દેતા. ઉડાણમાં દ્રષ્ટિ કરજો તો કોકે પાંચ પાણા માર્યા છે ને એને આંબે ખાવા દઈ દીધી છે, કાલ તું મને પાણો મારશો ને હું તને આ કેરી દઉં આલી ખાતું કરું. જાણવું જો વિચારતો હોય રગડાની માલિપા ખડ ખાય પાદળા ખાય અને ગા આવી અને આપણને અમૃત જેવું દૂધ પાતી હોય ગા અને જાડવાની પાસેથી આ મળતું હોય તો મનુષ્ય અવતારમાંથી કેટલી અપેક્ષા પરમાત્મા રાખે ભાઈ. આપણે તો ભગવાને બે પગ આપ્યા છે, બે આંખ્યું આપી છે, બે હાથ આપ્યા છે, દયાનો સાગર છે, કૃપાળુ છે પરમાત્મા. એક યુવાન રોતો તો ઉભો ઉભો આંખમાંથી આવું પડતા હતા. સંત નીકળ્યા ત્યાંથી, કેમ રોવા માંડ્યો બેટા? કે બાપુ મારા પિતાજીનું અવસાન થયું ગઈકાલે, તમામ મિલકત વેચાઈ ગઈ એમને માટે, હવે હું નોંધારો બની ગયો, મારી પાસે કાંઈ રહ્યું નહીં. સાધુ એટલું બોલ્યા, કાંઈ ન રહ્યું બેટા તારી પાસે? કે ના બાપુ, મકાન વેચાઈ ગયા, જમીન વેચાઈ ગઈ, દવા દારૂમાં તમામ મિલકત ખર્ચાઈ ગઈ, હવે તો મારે જીવવું કેવી રીતે? હું તો નોંધારો બની ગયો, આધાર વિનાનો થઈ ગયો. સાધુ પેલા રોઈ લેવા દીધો, રોઈ લીધા પછી સંત એને એટલું કે છે કે ભાઈ તારી પાસે કાંઈ નથી? કે ના બાપુ કાંઈ નથી. એમ કરીને તને હું 25,000 રોકડા આપું, તારો એક હાથ દે. કે બાપુ એક હાથે હું કેમ જીવું? કે 50,000 રોકડા એક પગ દે ને. કે બાપુ એક પગે હું કેમ જીવી શકું? 1,00,000 રૂપિયા રોકડો એક આંખ દઈ દે તો કે એક પગે ને એક હાથે જો જીવાય નહીં તો બાપુ હું એક આંખે કેમ જીવી શકું? સાધુએ કીધું, તું લે માન સરવાળો, તારી પાસે કેટલી મિલકત છે? નો ધારા તો ઈ કહેવાય જેને આંખ્યું નથી, નો ધારા તો ઈ કહેવાય જેને પગ નથી, નો ધારા તો ઈ કહેવાય કે જેને હાથ નથી. તને હાથ પગ અને આંખ્યું દીધી અને છતાંય તું એમ કે મારી પાસે કાંઈ નથી? મારા આમ જ દુઃખી થયો સાહેબ, એમને મતે બહુ દુઃખી થયો છો. વાતની વાતમાં તમે જુઓ ને, ઘણા માણા તો ધર્મો વયો ગયો ને, ત્યાં કાયરતા આવી ગઈ છે. ઘણા માણાને તમે એમ કહો ને કે વરસાદ બહુ પડશે, એટલે હું કે ખબર તો મર્યા, આપણી કઈ ટાઈટ બહુ પડશે તો ગયા દુનિયામાંથી, આપણી કહેવાનું ગરમી બહુ પડશે તો મર્યા, પણ તેને રાખવો ક્યાં? અમારે તને શિયાળો ગમે નહી, ઉનાળો ગમે નહી, ચોમાહું ગમે નહીં, તને લઈ ક્યાં જાવો અમારે? કારણ હું કાયર થઈ ગયો છે, એટલો બધો બી ગયો છે. તમે જુઓ વાતની વાતમાં એ મર્યા, એ મર્યા, એ મર્યા, એ મર્યા, દિમાં 10 વાર મરે 10 વાર બેઠો થાય પાછું. આ શું કામ ભાઈ? ઘટેશ, હૃદયની માલિપા, જીવનની માલિપા, ધર્મ ઓછો થયો છે, ભક્તિનો પ્રભાવ ઓછો થયો છે, એટલે ત્યાંથી કાયરતા આવી ગઈ છે ભાઈ. અને આળસ આવી ગઈ છે, બહુ આળસ, બહુ આળસ. આવો આ દેશની માલિપા, આપણો તો ભારત દેશ છે, પરમાત્મા સંચાલન કરે છે, નહીં તો આ દેશનું શું થાત? એટલી બધી આળસ છે, ખરેખર બહુ આળસ છે. ઓહરીમાં કૂતરું આવે તો ખાટલામાં પીડ્યો પીડ્યો હળી હળી કીડ્યા કરે, અને એ કૂતરું જાહે નહીં તમે જોઈજો, કારણ કે કૂતરું સમજે છે કે આ ઉભો નથી થવાનો, એટલી આળસ છે. આળસ ન કરાય, રામના નામમાં આળસ ન કરાય, પ્રભુના સ્મરણમાં એના કાર્યની માલિકા તો કમર ખસવી જોઈએ. આળસ ને તો તજી જ ગયો, આળસ તો રખાય જ નહીં. તમને એક મજા આવી વાત કરી દો, આનંદ આવે એવી. મારે તો આપના સામે બોલવાનો મને એક અમૂલ્ય લાવો મળ્યો છે. હું મુંબઈથી પ્રોગ્રામ પૂરો કરીને સીધો અહીં તમારા સામે સ્ટેજ ઉપર આવ્યો છું, પણ મને માના દર્શન થયા, મને યોગેશ્વર સ્વામીની પ્રતિમાના દર્શન થયા, તો મને ખરેખર કંઈક પાવર આવી ગયો છે એમ કહું તો ચાલો. એક આળહ મંડળ રચાણું તો આળહ મંડળ. હવે આળહ મંડળના પ્રમુખ કહેવાય છે, ઉપપ્રમુખ કહેવાય છે, એની કારોબારીની સમિતિ કેવી છે, અને આળહ મંડળની મીટિંગ હોય અને એમાં કાગળ લખવામાં આવે કે બપોરે 12 વાગે ફલાણા હોલ ઉપર આવી જજો, અને 12 વાગે જો કોઈ સભ્ય આવી જાય તો એને ડિસમિસ કરવામાં આવે, તો એ આળહ મંડળનો પ્રમુખ ના કહી શકાય. હવે એ તો બહુ અદભુત આળહ મંડળની શું વાત થાય એમ. એમાં આળહ મંડળના પ્રમુખ એકવાર બજારમાં મોટર લઈને નીકળ્યા, પણ બહુ સ્પીડમાં ગાડી જતી હતી, 80-90 સ્પીડમાં ગાડી. એમાં 3-4 સભ્યો જોઈ ગયા, એક જણે બીજાને કીધું કે આળહ મંડળના પ્રમુખ જાય છે આપણા, તો હા, ઓહ આટલી બધી સ્પીડમાં ગાડી, અને આપણે પેલા માણસ 30-40 ચલાવીએ છીએ, તો એને બહુ તો 15-20 ચલાવી જોઈએ, પ્રમુખ છે એ તો. ઇમરજન્સી મીટિંગ ભરી ભાઈ તાત્કાલિક, અને રાજીનામું માંગ્યું. પ્રમુખે એટલો ખુલાસો કર્યો કે ભાઈ તમે ઓચિનાનું મારું રાજીનામું માગો છો, એનું કારણ શું? તો કે કારણ એ કે ફલાણે દિવસે પરમદી ઓલેથી તમે આશ્રમ રોડ ઉપર મોટર નીકળ્યા હતા. તો કે હા. અરે કે તમે વિચારતો કરો, તમારું 80-90 સ્પીડમાં તમારી ગાડી જતી હતી, તમે આળહ મંડળના પ્રમુખ છો, 30-40 જે ગાડી હાલે એને બદલે 80-90 સ્પીડમાં 15-20 અમારી ગાડી ચાલે, તમારી ગાડી આટલું બાંધેલું છે આપણા નિયમ પ્રમાણે, એને 80-90 સ્પીડમાં ગાડી? આડા મંડળના પ્રમુખે બહુ સરસ ખુલાસો કર્યો કે રાજીનામું આપતા પહેલા મને સાંભળો તો ખરા. તો કે કેવી રીતે? તો કે મારે મારવી હતી બ્રેક, પણ લીવર ઉપર પગ પડી ગયો. પછી એમ થયું ક્યાં ઉપાડો, આળ થઈ ગયો. જો તમે કહેતા હો તો રાજીનામું આપી દઉં. હવે આવો કેટલી પરાકાષ્ઠા અહીં છે વિચાર. એટલે મહાપુરુષો પલે પલની જાગૃતિ કરે છે. ખાવામાં જીવન ગુજારમાં, ઊંઘમાં જીવન વિતાયમાં, પેટ મેં પોજો પોજો મહીપલ, પાલન મેં પોઢી બાલ કહાયો, આય જબ તરુણાય ક્રિયાસંગ સેજ મેં પોટકે પોઠ મેં રંગ મચાયો, પણ છેક સમુદ્ર કે પોઢન હાર બ્રહ્મ કબૂચિત તે નહી ધાર્યો, તો પોઢત પોઢત હી અબ તેરો ચિતા પર પોઠન કે દિન આયો. ભલા માણા તું જીવી જા, અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, અને બે ચાર પણ કામ સારા થાય તો ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, બે ચાર પણ કામ સારા થાય તો ઘણું છે, અને મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, પણ જીગરથી જામ એનો જીરવાય તો ઘણું છે. લવલેશ મોતનો ડર મુજને નહીં સતાવે. કવિ કેવું મોત છે નથી પીતો. લવલેશ મોતનો ડર મુજને નહીં સતાવે, પણ મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે, અને વધુ નથી અબલખો બાકી હવે જીવનમાં, પણ ઇજ્જતનું કફન ઓઢીને મરાય તો ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, અને બે ચાર પણ કામ સારા થાય તો ઘણું છે. બહુ સાચી વાત છે. આ દેશમાં જ્યાં દ્રષ્ટિ કરો ને ત્યાંથી ઉપદેશ મળે છે. એક એક વાક્યની મારી પાસે સાહિત્ય પડ્યું છે. મહેતા સાહેબ ને અમે, હું હમણાં ફ્રેશ થવા ગયો, અમે બેઠા તો ચા પીતા હતા. મેં કીધું એક એક વાક્યની માલિકા મહેતા સાહેબને કોઈ સાહિત્ય પડ્યું છે. આ દેશમાં બે વર્ગ છે માતાજી, એક બહુ સુખી શ્રીમંત અને એક બહુ ગરીબ. બેના વિચારો સરખા છે ખબર તમને? સુખી માણસ એમ જ વિચારે કે હું કરીએ તો ભૂખ લાગે, હું કરીએ તો ભૂખ લાગે, હું કરીએ તો ભૂખ લાગે, અને ગરીબો એમ જ વિચારે છે કે ભૂખ લાગે પણ હું કરીએ. ભૂખ બહુ લાગે પણ કરવું હું એમ. બેની મુશ્કેલી તો હરખી જ છે. અને ભગવાને ઘણું ખાવા દીધું, ભૂખ નથી લાગતી, આને ભૂખ લાગે તો આને કઈ ખાવા નથી. એટલે કવિએ કીધું છે કે શ્રીમંતોની દોલત એની આબરૂ છે, શ્રીમંતોની દોલત એની આબરૂ છે, ગરીબોની આબરૂ એની દોલત છે, ગરીબોની આબરૂ એની દોલત છે. અને શંકાનો નકશો લઈ અને શ્રદ્ધા સુધી જવું છે, શંકાનો નકશો લઈ અને શ્રદ્ધા સુધી જવું છે, પગમાં લંકાની ધૂળ છે ને અવધ સુધી જવું છે. કોઈ દી બની શકે નહીં, તારી હળી ખોટી છે ભલા માણા. તું દિશા ઉપર દોડ દે તો તને પરમાત્મા મળવાનો છે, તારી શક્તિને દિશા આપી દે તું એમ. એક એક વાક્યની મારી પાસે સાહિત્ય પડ્યું છે. નાનામાં નાના માણસની પાસે સાહિત્ય મહાપુરુષો કે પડ્યું છે, એમ નહીં આ દેશની માલિપા યોગેશ્વરજીએ તો શિષ્ય બનાવવાના કોઈને પ્રયત્ન નથી કીધા. પોતે કોઈ દેવો વિચાર નથી કર્યો કે મારો આ ધર્મ છે, માનવ ધર્મને શું મહાપુરુષની વિશે મારે બોલવાનું થાય. હું તો એમના વિચારોની આજુબાજુ હળિયું કાઢું છું, પણ મને બહુ એનું વક્તવ્ય ગમ્યું છે. આ સ્ટેજ છે, અમારું મંદિર છે, હું ચારણનો દીકરો છું, ગઢવી છું, દેવી પુત્ર છું, તમારા સામે અસત્ય બોલું નહીં, પણ હું મહાપુરુષથી બહુ પ્રભાવિત થયો છું. મને એમનું વાંચન એટલું બધું ગમ્યું છે કે મને વિચાર થાય મને આ બોલવું બંધ થઈ જાય, મને એમ શું બોલવું એમના માટે. પણ કારણ શું ને, હું કવિ છું અથવા તો હું વક્તા છું, એના કરતાંય હું તારું છું એ બહુ મોટી વાત છે. મને વિચાર આવે છે કે હે મહાપુરુષ, તમારા દર્શન તો મારા ભાગમાં હતા નહીં, પણ અહીંથી હું તમને જે પ્રાર્થના કરું એ પ્રાર્થના એક સમર્પણની છે મારી તમને. અને એ સમર્પણની પ્રાર્થના એ છે કે ગુરુને માટે શિષ્યએ કેટલો ત્યાગ કરવો જોઈએ, ગુરુના આદેશ પ્રમાણે શિષ્યને કેટલું સમર્પણ કરવું જોઈએ, એની એક કવિની કવિતા મને યાદ આવી છે એટલે રજૂ કરું છું. સાધુ આવેલા જાય છે, પ્રકૃતિને ખોલે જીવે છે, જાળવા જોઈને આનંદ કરે છે, પાણીના ઝરણા વયા જાય છે એમાંય પરમાત્મા દેખાય છે, પંખીના કલરવ નહીં માની પાય એમ કહેવા છે કે ઈશ્વરી નાદેને હંભળાય છે. એમ રસ્તામાં એક ફૂલ આડું પડે છે, ફૂલને વાચા આવી, ફૂલ સંતને પ્રાર્થના કરે છે, હે ગુરુદેવ, હે મહાપુરુષ, હું તમને એક પ્રાર્થના કરું છું. ફૂલડું પ્રાર્થના કરે છે. શું કહે છે?
કે ગુરુજી, હું રે વગડાનું કુણું, એ એક ફૂલડું સાધુ તમે હારે લેતા એ જા,
હું તો એક વગડાનું ફૂલડું છું, મને આયરે લઈ જાઉં ને. શું વાત કરી છે?
કે ગુરુજી, હું રે વગડાનું કુણું, એ એક ફૂલડું સાધુ તમે હારે લેતા એ જા. આ વેલે થી વો છોડી તમે કર્માધરો ને, અને પછી જાણો મારા ભીતર કેરા ભાવ રે. એ જ હું રે વગડાનું કુણું, એક ફૂલડું.
હે મહાપુરુષ, હે સંત, હું તો એક વગડાનું કુણું ફૂલડું છું. આ વેલમાંથી વછોડીને જો તમારા હાથમાં લેહો ને, તો ભીતરમાં વાતડિયું પડ્યું વાતું કરીશ અને આ ભવસાગર તરી જાય છે. કરુણાનો સાગર એ સંતને કૃપા આવી, દયા આવી, કરુણા પ્રગટી. એ વેલમાંથી ફૂલને લઈ અને આઠક ડગલા આગળ હલ્યા છે ને, તો કડવી વેલી, વેલનું તુંબડું, એ બીજી તુંબડીને કહે છે કે બેન, તો જો સાધુ જાય, હા ફૂલને જો લઈ ગયા રે. બીજી તુંબડી કે છે કે આ લઈ જાય ને, એમાં તો ફોર્યમ હતી, સંત લઈ જાય તો હાલો આપણે જાહું કે આપણો આખો વેલો કડવો, એમાં આપણે શું જૈન કરીએ. હે, ફૂલમાં તો ફોર્યમ છે, આપણો તો આખો વેલો કડવો, આપણે સંતને શું ઉપયોગી થાય? વિચાર કરજો, અદભુત કવિની કલ્પના છે. એ તુંબડી બીજી તુંબડીને કે છે કે બેન, આપણામાં ફોર્યમ નથી, પણ પડકારો કર ઉભા રહીએ ને, તો આપણે આપણી રીતે કંઈક સમર્પણ કરીશું. તુંબડીએ પડકારો કર્યો,
હે ગુરુજી, હું રે કડવી રે વેલાની, એ એક તુંબડી મને કોઈ વાદીડો લઈ જા. હે
હે મહાપુરુષ, આ તો રાજ રસ્તો છે, અહીંયા સાધુ જ નીકળે એવું નહીં. અહીં તો તારી વાહે કોક વાદી વયો આવતો હશે, એની વાહે કોક બારવટીઓ વયો આવતો હશે, એની વાહે કોક ચોર વયો આવતો હશે. ચોર બારવટીયાની નજર નહીં પડે, પણ મહાપુરુષ અમારી ઉપર જો વાદીની નજર પડશે ને, તો અમને આમાંથી લઈ જાહે અને અમારો ઉપયોગ કેવો કરશે, મોરલીની આને ફીટ કરશે. એટલે આખી જિંદગી કારોતરાના ફૂફાડા અમારે સહન કરવા પડશે. માટે
કે ગુરુજી, હું રે કડવી રે વેલાની,
શું એનો 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 પ્રત્યાઘાત તો તમે વિચારો, એનું સમર્પણ તો જુઓ, એનો એનો સ્વીકાર તો જુઓ. હું તો કડવી વેલાવ છું, અમારામાં મીઠપ નથી, અમારામાં સુગંધ નથી. આવો સ્પષ્ટપણે અમારા અમે તમારા ચરણની માલી પર આવી જઈએ છીએ.
એ ગુરુજી, હું રે કડવી રે વેલાની, એ એક તુંબડી મને કોઈ વાદીડો લઈ જા. હે કે મારી કાયા રે કોરીને તમે કમંડલ કરો ને, તો તો તમને પાણી પીવા થાય. એ જ હું રે કડવી રે વેલાની તુંબડી,
અમારામાં ફર્યમ નથી, અમારો વેલો કડવો છે, અમારામાં અવગુણ છે, અમારામાં પાપ છે, અમારામાં વિકાર છે, પણ હે મહાપુરુષ, અમને કોરી નાખજે તારા સંત શબ્દોના વચનથી. કોરી અને તુંબડી કે મને કમંડલ કરી અને પાણી પીને તોય હું ભવસાગર તરી જાયશ. આ વિકરાળ તુંબડીને લીધી આવી છેલ્લી કડી બહુ સારી છે. ફૂકલ બાવરનું લાકડું, એને ચિત્ર જોયું, ફૂલ ગયું, ફોરેમ હતી, તુંબડી ગઈ, કમંડલ થઈને આપણે તો હાવ છૂઠા, આપણે શું ઉપયોગમાં આવીએ? સાધુ આપણે લઈને કરે હું એમ કે ના ના, એમ હારી જવાય નહીં. એ તો ગમે ત્યારે જઈએ જાગીએ ત્યાંથી જન્મ. માતાજી બહુ સારું કહેતા હતા, ભૂલી જાઓ તો વાંધો નહીં, નવે હારથી શરૂ કરું એમ. એવું નથી, ગમે ત્યારે યાદ આવે ત્યારે કરી શકાય. ભૂલી તો જાય, આધી વ્યાધીમાં આપણે એટલા બધા પીડ્યા છે, જંજાળની માલિકા, એમાંથી બચી બચીને કેટલી આપને છૂટછાટ આપે છે કે જયારે યાદ આવે ત્યારે તો કરો. 5 મિનિટ 7 મિનિટ તમને એમ નથી કેતા મહાપુરુષો મહાસંતો કે તમે આમાં જ રહ્યો, પણ જયારે મનુષ્ય અવતાર મળ્યો છે ત્યારે એટલો તો વિચાર કરો કે આ પરમાત્મા બેઠો બેઠો. તમને એક વાત કરી દઉં, અમદાવાદની ટાઉન હોલમાં નાટક હોય રાજા ભરતરીનું, અને ભરતરી થઈને કોઈક રમણીકભાઈ આવ્યા હોય અને અદભુત પાત્ર ભજવે, અને ટાઉન હોલની માલિપા 3 કલાકમાં 20 મિનિટનો જ પાત્ર રમણીકભાઈના ભાગમાં આવે ભરતરી થવાનો, પણ 20 મિનિટની માલિપા પાત્ર ભજવી જાય અને ટાઉન હોલથી માંડી અને આખા અમદાવાદને એની ખ્યાતિ ભરડો લઈ લે કે ભાઈ ભાઈ ટાઉન હોલમાં કાલ નાટક આવ્યું હતું અને એક જણો ભરતરી થયો, 20 મિનિટની માલિપા તો એને ભાઈ ભાઈ શું કામ કર્યું. 20 મિનિટમાં એક ભરતરીનું પાત્ર રમણીકભાઈ ભજવી જાય દાખલા તરીકે, અને આખા અમદાવાદમાં એના વખાણ થાય તો મને તમને 60-70 વર્ષનો પટ મળ્યો છે. એમાં દીકરાનું પાત્ર ભજવવાનું છે, ભાઈનું પાત્ર ભજવવાનું છે, બાપનું પાત્ર ભજવવાનું છે, અને એક જો ભરતરીનું 20 મિનિટમાં પાત્ર ભજવાઈ જાય અને અમદાવાદ જો વખાણ કરતું થઈ જાય તો બાપ હારો બનીએ, દીકરો હારો બનીએ, ભાઈ હારો બનીએ તો પરમાત્મા બેઠો બેઠો કેવો રાજી થાય ભાઈ. કે આ જગતના સ્ટેજ ઉપર મેં મારા એક કલાકારને મોકલો અભિનય આપવા માટે, પણ ભાઈ ભાઈ દીકરો આબે હું બન્યો, કાવ જાદા કાગોલિયા કાવ જાદા કપૂત, હકડીશી મયણ ભલીન હકડો ભલો સપૂત. 3 પ્રકારના દીકરા થાય, સાહિત્યકારોની વ્યાખ્યા કરી છે. 3 પ્રકારના દીકરા, બાપનો દિવાલે એનું નામ દીકરો કહેવાય, દીકરો, પુત્ર અને છોકરો. બાપનો દિવાલે એનું નામ દીકરો કહેવાય, પુનામના નરકમાંથી પિતૃઓનો ઓધાર કરે એનું નામ પુત્ર કહેવાય. દાખલા તરીકે ભગીરથ હકડો કટકો હાડરો જો ગંગા તટ જાય તો એના કુળમાં કદી ભૂત ન હજે, ભાગીરથી એ પુત્ર થયો. પછી એવો છોકરો, બાપની આબરૂ ઉપર જથ્થાબંધ પાણી ફેરવીને વયો જાય એનો છોકરો કહેવાય. અને આપણે કોક દી કોઈને જઈને કહીએ કે ભાઈ અમારે ધર્મશાળા બાંધવી છે, મંદિર બાંધવું છે, અને આમાં કંઈક ડોનેશન લખાવો, ફાળો લખાવો, અને પછી એ એમ કે ને કે ઉભા રહ્યો મારી બાને પૂછી આવું, એને ગોગો કહેવાય. દિવાળે એનું નામ દીકરો કહેવાય. તો ભલે છૂઠાર્યા, આપણામાં કમંડલ બનવાની તૈયારી નથી, આપણામાં સુગંધી નથી, સ્વીકાર કરી લઈ અમે હાવ બાવરનું છૂઠું છીએ, પણ અમે ઉપયોગમાં આવશું જો તમારી અમારી ઉપર દ્રષ્ટિ થાય તો. શું બાવરનું છૂઠું પ્રશ્ન કરે છે, પ્રાર્થના કરે છે. હે ગુરુજી હું રે વગડાનું હુકું, એ એક ઈંધણું સાધુ તમે ધૂણી તાપતા જા, અમારામાં ફોરમ નથી, અમારામાં મીઠપ નથી, પણ અમને હળગાવી કામ ક્રોધ મદ લોભ અમારા બધા બાલીન રાખ કરી નાખો. કે ગુરુજી હું રે વગડાનું હુકું, એક ઈંધણું સાધુ તમે ધૂણી તાપતા જા, મારી કાયા રે બાલી ને તમે ભભૂતી કરો ને તો તમને અંગે ચોલવા થાય. એ જ હું રે વગડાનું હુકું એક ઈંધણું. આટલો જો સ્વીકાર ભાવ થઈ જાય મહાપુરુષ બાવડું પકડે પણ આપને અભિમાન નડે છે, મને નથી આવડતું એ સ્વીકારવા માટે ઘણું શીખવું પડે છે, અભિમાન જાય તો થાય, અભિમાન હું કરું એ જ જ્ઞાનતા, સકટનો ભાર જેમ સ્વાન તાણે, મારાને અભિમાનનો ભાર બહુ લાગે છે, સ્વીકારતો નથી ને સરળ થતો નથી, સલાહ બહુ દે, બહુ સલાહ દો, માનવમાં આપણામાં જેટલા સલાહકારો છે એટલા બીજે ઓછા છે, ન સમજે તો એમ, આપણા ઘરનું કોકડું ઘૂસવાનું હોય અને આપણે મૂંઝાણા હોય તો બસમાં બેઠો હોય પાંચ મિનિટમાં આપણે આપણી વાત સાંભળીને શું કે ખબર, કોક દી ખરું વિચારો તો કેમ, તો ખરું તો છ મહિના છે વિચારીએ છીએ, તો કે તો હવે જો મારું માનો તો, પણ તારું તારા ઘરના નથી માનતા ને અમે શું કામ માનીએ, તું રીંગણાનું શાક કરીને વાહે કારેલાનું કરે છે એના કરતા ભલા મારા સલાહ હું કામ દે, બહુ સલાહ દે, વિકૃત સલાહ દે, આપણે ઘણા ને કઈ અમારા ઘરમાં ઉંદરડા બહુ છે, હું કે ખબર, હરફ રાખો, આવી સલાહ જીધી તો હરફ રાખીને અમારે બજારમાં હોવા જાઉં, બહુ સલાહ દી, મેં એક ગણા ને એટલું જ કીધેલું, મેં કીધું મને એસિડિટી બહુ થઈ છે એટલે મને એને તરત જ સલાહ દીધી, મને કે એનાથી મચ્છર મરી જાય, મેં કીધું ડીડીટી, તું એસિડિટી ડીડીટી બધું હરખું હું કામ હંમેશા, બહુ સલાહ દે, પાછો કેમે માને નહીં તમને ખબર, માણાનું અભિમાન જેને હોય ને, જેની પાસે રામનું નામ ન હોય સત્સંગ ન હોય ને, એ માણા કોઈ દી સ્વીકાર નહીં કરે, કોઈ દિવસ જે વાત કરશે અને અમે આડી વાત કરશે, આપણે કે હું દાખલા તરીકે કોઈને એમ કહું જૂનાગઢમાં જઈને કે ભાઈ મારો અમદાવાદમાં કાલે પ્રોગ્રામ હતો, એટલે હું કે ખબર હોય નહીં કોઈ દી, બહુ સાચી છે, હા સાચી વાત છે, મને બહુ મજા આવી, તો હું કે ખબર માનવતી પણ તો તને બંધુ કે દેવાય, અમારે સ્વીકાર નહીં જોઈએ, ઘણા માણસની ટીકાત્મક વૃત્તિ હોય છે, મહાપુરુષની હું વાંચતો હતો ત્યારે એમ એક બહુ સરસ પ્રશ્ન મને પ્રસંગ ગમ્યો છે કે દ્રષ્ટિ બદલાવો તો જીવવાની મજા બહુ આવે, દ્રષ્ટિ બદલાવી નાખો, નિશાન ચૂક માપ પણ નતાક નીચું નિશાન, તું એક નિશાનને ચૂકી જાય તો તને ક્ષમા છે પણ નીચું નિશાન હું કામ જીવીશો, ઊંચો ન જીવી હિક તો કઈ નહીં, હલકું હું કામ જીવીશું, કોકના વખાણ ન કરે તો કઈ નહીં, કોકની ટીકા હું કામ કરીશું, કોકને મદદ ન કરે તો કઈ નહીં, કોકને નડીશો શું કામ, એક જણ મને એટલું કીધું હતું મને કે મારે સમાજ સેવા કરવી છે, મેં કીધું કોઈને નડી માં, એટલે સમાજ સેવા શરૂ થઈ ગઈ, દ્રષ્ટિ બદલાવે તો, પણ ઘણાની દ્રષ્ટિ બહુ હલકી હોય, ટીકાત્મક દ્રષ્ટિ હોય, હા પ્રકૃતિનો દોષ છે આ, ઘણા માણાને તમે કોઈ પણ વાત કરશો ને કે ફલાણા ભાઈ બહુ સારા, એટલે હું કે ખબર અમે એને ઓળખીએ ભાઈ આવા નિહાકાર રાખે પાછો અભિપ્રાય આપી દે, બસ એની ક્યાં વાત કરો છો, ઘણાય માણાને તમે 3.5 લાખના બંગલામાં લઈ જાઓ ને તો સંડાસમાં આજીને ઉભો હોય છે અને પાછો નાકે આદિને કે ગંધાય બહુ આવી ગયો, બહુ ગંધાય, આની કોર આવી ને અહીંયા આવી તો ડ્રોઈંગ રૂમ છે બેડરૂમ છે અહીં મજા આવ્યો, ત્યાં તું ઉભો છો એવી જગ્યા ઉપર કે ત્યાં તને દુર્ગંધ આવશે તને સુગંધ નહીં આવે, સુગંધ લેવા માટે સંતનું ચરણ લે, સુગંધ લેવા માટે કોક મહાપુરુષના ચરણે જા, ભલા મારા દુર્ગંધ તો ગમે ને આવશે, ખરાબ કરવા માટે માણાને શીખવું ન પડે, લુગડાને ઉજળા કરવા હોય તો ધોવા પડે, મેલા કરવા માટે કઈ કરવું પડે ખરું, એ તો એની મેલા થઈ જાય, એમ કઈ ન કરવું પડે, ઊંચું જીવવા માટે સાધના કરવી પડે, હલકું જીવવા માટે કઈ ન કરવું પડે, એને અભ્યાસ કરાવવો હોય તો ટ્યુશન રાખવું પડે, પણ છોકરાઓને અપશબ્દ શીખવાડવો હોય તો ટ્યુશન રાખવું પડે, એ તો એની મેળે મેળે ગાયલું તો એની મેળે મેળે શીખી જાય બજારમાં બેઠો બેઠો, સારું થવા માટે પ્રયત્ન કરવા પડે છે, માટે નિશાન ચૂક માપ નતાક નીચું નિશાન, પણ ઘણા માણસના જીવન એવા હોય, તમને કહું દાખલો આપી દઉં, ઘણા માણસના જીવન છે ને ઘણાની પ્રકૃતિ પિત્તળની રકીબી જેવી હોય, ત્યાં ઠરી જાય પણ પોતે ન ઠરે, તમે પિત્તળની રકીબીમાં ચા લઈ જોઈજો, ત્યાં ઠરી જાય પણ ઈ ન ઠરે, ઘણા માણાના એવા જીવન હોય, ઘણા માણાને જીવન બટેટા વાળા જેવા હોય, માથે ઠરી ગયા ને માલિકો હરકતો હોય, માથે હાવ ઠરી ગયેલા લાગ્યો પણ માલિકો હરકતો હોય, બટેટા વાળા દબોય બહુ દીયો, અમે એક ભાઈ ની ઘેરે જમવા માટે ગયેલા અને એક મહિના હું મહેમાન ઉતાવળો અને આમ બટેટોડું મોઢામાં નાખ્યું, પણ નાખ્યા પેલું ધગતું તું તારવે સોટ્યું સીધું, અને પછી તો મહેમાન ની વચ્ચે કઈ બાર તો કઢાય નહીં. પછી આમાં આંખ મીડો કરવા, આંખ માંથી પાણી ના ધોરિયા છે, કરવું શું હવે એમ. બાજુવાલા એ તરત જ કીધું કે કેમ રોવા મીડ્યા તો, કે આજ મને મારા બાપુજી યાદ આવ્યા, કઈક ઉત્તર તો આપવો ને, મને મારા બાપુજી યાદ આવ્યા. અરે ઓલો કે શું કામ? તો કે બટેટા વાળા મારી થાલીમાં આવ્યા એટલે બહુ વાલા હતા એટલે મને આજ યાદ આવ્યા. બીજો કે હાવ સાચી વાત છે, ભલે આપણી કોઈ વ્યક્તિ કુટુંબની ગુજરી ગઈ હોય અને એને જયારે એ વ્યક્તિ યાદ આવે, એ રસોઈ જેને વાલી હોય અને જયારે માણસ આપણને યાદ આવે, હાવ સાચી વાત છે. એમ કરીને એને મોઢા મૂક્યું, આના કરતા ત્રણ ગણી દિશા થઈ એની, એના તો રૂવાળા ઉવળા થઈ ગયા હો, આંખમાંથી તો પાણીના ધોરિયા જાય માહુડા મીંડા જવા. એટલે ઓલાએ કીધું તમે કેમ રોવા મીંડ્યા, તો કે મને તમારા બાપુજી યાદ આવ્યા. તો કે મારા બાપુજીને તમે જોયા હતા? તો જોયા નતા. મળ્યા હતા? તો કે મળ્યો નતો. તઈ શું કામ યાદ આવ્યા? કે મને તારા બાપુજી એટલા માટે યાદ આવ્યા કે તારા જેવા જે ઉભા વાહડા અમારી વાહ મૂકતા ગયા, એ તો અમારે સહન કરવાના રહ્યા ને હવે. નકર જરી કીધું હોત કે આ ધગે છે, મારી દિશા તારા જેવી નો થાય. મને આ રોરાવામાં તને શું લાભ થયો? દ્રષ્ટિ બદલાવો, બહુ જીવવાની મજા આવશે. મહાપુરુષોએ દ્રષ્ટિ બદલાવી, દુઃખને ઓછા ન કરાય, દુઃખને સહન કરવાની દ્રષ્ટિ બદલાવી નાખાય. ગુલાબનો છોડવો હોય એમાં જે ફૂલ હોય એમાં હારો માણસ નીકળે તો વખાણ કરતો જાય, શું કે ખબર? કે કાંટામાં કેવું રૂડું ગુલાબનું ફૂલ છે, એને સુગંધ આવે. પણ મૂર્ખો નીકળે શું કે ખબર? ઓહો, ગુલાબના ફૂલમાં કાંટા તો જો એની વાત છે ને, એને સુગંધ ન આવે. ગાંધીજીને કોઈક ફરિયાદ કરી હતી, મહાત્મા સંત મોહન ગાંધીજીને કોકે ફરિયાદ કરી હતી કે બાપુ આ ખાદી પહેરનારા દારૂ બહુ પીએ છે, બહુ દારૂ પીએ છે. ગાંધીજી કેટલો સરસ જવાબ આપ્યો કે તમે એમ કેમ નથી જોતા કે દારૂએ ખાદી પહેરતા થઈ ગયા? તમે એના વખાણ કરો ને, એની ટીકા કરો, માં એના વખાણ કરો કે આપણી ખાદી ન્યા સુધી ભૂગી ગઈ, દારૂડિયા સુધી. ઈ આ દેશને આઝાદ કરી શકે, ઈ આ એક પોતળી ભેર આ દેશની માલિપા. વિશ્વના ઇતિહાસ તપાસો, ઓછામાં ઓછી હિંસા થઈ હોય, ઓછામાં ઓછું લોહી રેડાણું હોય, અને જે દેશ આઝાદ થયો હોય એ ભારત એક જ દેશ એવો છે. એક પોતળી પર એને દ્રષ્ટિ બદલાવી હતી. સુખ ને દુઃખ તો આવવાના છે, એ સુખ ને દુઃખથી ભાગી હું આપણે હે આપણા કરેલા છે, આપણા કરેલા કોઈ દી મૂકે નહીં. હો, આપણે એમ કઈ ગયા મેં નથી કર્યું, હાલો કરેલા કર્મના બદલા દેવાતો પડે. મહાપુરુષોને જેને ત્યાં રામ જન્મો એવા દશરથને દેવા પડ્યા છે. હે દેવી, મને આ દિવાલની માલિકા અંધો ને અંધી દેખાય છે. અટાણે છેવટના ચિત્રો દેખાડે ને, એ અંધો અંધી બે પપુસી રે, એની મૂર્તિ એ ખડ ખડ ઘસી દશરથને, એ અંતે દેખાડા રે ઓલા અંધો અંધી બે તપસી. વિચાર કરો, જેને ત્યાં રામ જેવો દીકરો મહાપુરુષ મહારાજ દશરથ, એને જો કરેલા કર્મના બદલા દેવા પડતા હોય તો મારું તમારું હું ગજું. બને ત્યાં સુધી ઓછા કર્મ થાય, અને કર્મ થઈ જાય તો એને સ્વીકાર કરી સંતના ચરણની માલિપા આહુડા પાડી પુકાર કરો, મારા નાથ અમે કડવા છીએ, અમારામાં કોઈરમ નથી, અમે હાવ છૂઠા છીએ, પણ તારી કૃપા દ્રષ્ટિ અમારી ઉપર કરતો જા તો અમારું બધું અજ્ઞાન ચલી જાય. આ સ્વીકારતો હોવો જોઈએ ને, થાકી જાય છે માણસ. થાકે છે એનું કારણ શું ખબર? માણસ હંમેશા ને માટે જો દુઃખી થતો હોય ને ભાઈ, તો પોતાનું સુખ બીજાના સુખ ને આવીને સરખાવ્યા કરે છે. ફલાણાનું મોટર મારે નહીં, ફલાણાનો બંગલો મારે નહીં. પણ બંગલામાં હું છે જોયું તે? તને નીંદર આવે એ બંગલા વાળા નથી આવતી નીંદર. એરકન્ડિશન રૂમના એક નગરશેઠ ને કવિએ પ્રશ્ન કર્યો હતો કે આ એરકન્ડિશન રૂમમાં કેટલું ખર્ચ થયું? કે 2 લાખ રૂપિયા નાખ્યા આ રૂમમાં. તો કે હા, આમાં તમે હોવ એટલે કાલજામ ટાઇટિક થાય ખરી? એટલે શેઠ કે ના, કાલજામ ટાઇટિક નથી થતી. નહીં તો ના, કે 2 લાખ રૂપિયા વાપરી અને આ ભીતુના પાણા ટાઢા કર્યા એના કરતા ગરીબોના કાલજા ઠર્યા હોત તો ક્યાં કૂવો ગળાવ્યો હતો? ક્યાંક નિશાળ કર્યો હતો, ક્યાંક ધર્મશાળા કર્યો હતો. એ ધર્મશાળાની વાલી પર લાંબો વાહો કરીને આશીર્વાદ આપત, કુવાનું પાણી પી તરી હો આશીર્વાદ આપત, નિશાળની વાલી પર ગરીબનો છોકરો ભણી અને આશીર્વાદ આપત, તો એ ટાર્ગેટના શેરડા તને અંદરથી છૂટત થાય. પાંચ વસ્તુ અંદરથી આવે છે, જ્યાં લખવી ત્યાં લખી લેજો. ચિત્તની શાંતિ, મનની પ્રસન્નતા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને તાજિયા તાવની ટાચ, આ પાંચે હેરડા માલિકોથી છૂટે છે. હકીકત કહું છું કે અનાજ ન લેવાથી કેટલી તેજસ્વી મૂર્તિ દેખાય છે. શું આનંદ ક્યાંથી આવે છે? ખાવાનો આનંદ આવે, ખાતા તો નથી, ભૌતિક સુખ તો માનતા નથી, છતાં નીરવ આનંદ, ઈ જ અવાજ, ગૌરવતા હોય તો અવાજની મારી પાસે તાકાત દેખાય, તમને સતીત્વ દેખાય, તમને ધર્મ દેખાય, તમને નીતિ દેખાય. આ ક્યાંથી આવે છે? અંદરથી આવે છે. અંદરનું સુખ એ સાચું સુખ છે ભાઈ, બહારના સુખ તો ક્ષણિક છે. એ તો જેવા વૈયા જાય એવા રોવા માંડીએ આપણે. કોકની આરે સરખાવીને નહીં, જે હારું હોય ત્યાંથી ગ્રહણ કરી લેવું. ઘણા માણસો છે ને ભાઈ, નીંદરમાંથી જાગી જાય, ઓચિતાનો વિચાર બહુ કરે ને, નીંદરમાંથી જાગી જાય અને પછી બીડી ટેકાવે. ટેન્શનમાં આવી ગયું હોય ને, એટલે બીડી ટેકાવે. બીડી ટેકાવે, અડધી રાતનું ટાણું હોય, પોતાના ખાટલામાં એકલો જ હોય, શ્યાર શ્યાર ગામમાં કોઈ જાગતું ન હોય, અને વિચાર કેવા કરે ખબર તમને? રામજીભાઈ ખરા ને, એ પ્રેમજીભાઈ જેવા નહીં. હવે નો જ હોય ને, બેની માં નોખી, બેના બાપ નોખા, બેની નાઈટ નોખી, તું અડધી રાતે તારા ખાટલામાં હુકામે ભેલા કરશો, હાવ આવે ભૂઈ જાને ભલા મારા. તને જેમાંથી સારું લાગે એ લઈ લે ને. આપણે કોકની જાનમાં ગયા હોય, લગ્નમાં ગયા હોય, તો આપણે કોઈ દી કાંઈ કામ કર્યું હોય, જાનિયા થઈને ગયા હોય, મોટરમાં બેહીને ગયા હોય, ખાટલે પાટલે પાટલે ખાટલે હોઈએ ને આપણે, પણ આપણે ઘેરે આવીએ તો થાકી જાય. જોઈજો, હા જ થાય આપણે, હા જ થાકી ગયો. શેનો થાકી ગયો ભાઈ? તો તે ત્યાં ગાડીલા હાર્યા હતા, તું ને પીરવવા ઉભો છો, તું તો બેઠો બેઠો બટકા જ લેતો હતો, તને શેનો થાક લાગ્યો? એ માણસ જો કોઈને ન પૂછે અને પોતાના અંદરમાં બેઠો છે ને એને જો પૂછે ને, તો સાચો જવાબ મળે, અને એ જવાબ એવો મળે કે તને તારો થાક લાગ્યો છે. તું આંખો થી કાઠલા હમા નમા કર્યા કર્યો, ફુગા પડ્યા કર્યો, મૂછું મૈડા કર્યો, એમાં કોડા થાકી ગયો હતો. તું એક મિનિટ સ્થિર નથી રહ્યો, એમાં તને થાક લાગ્યો છે. માણાને કોકની કરવામાં બહુ થાક લાગે છે, પોતાની કરે તો માણસ હળવો થઈ જાય. પોતાની કરવા જેવી હોવી જોઈએ, પણ નકર તો ભાગી જાય ક્યાંય. પોતાની નથી કરવા જેવી એટલે બીજાની કરે છે. બીજાની કરે છે એની ક્યાં કરો છો? આ અતિશયોક્તિ ન માનતા, તમે જોક્સ ન માનતા, મેં ઘણા સૌરાષ્ટ્રના ગામના પાદરમાં બેઠેલા હોય, એની વાતો કાનો કાને સાંભળી છે, અને બેઠા બેઠા વાતું કરતા હોય મેં કાનો કાને સાંભળી છે. ખાવા તાન ન હોય, છોકરાને લુગડા બદલાવા ન હોય, અને તમે નહીં માનો, બેઠા બેઠા વડાપ્રધાનની ભૂલું કાઢતા હોય. આહા, રાજીવ ગાંધી મુંજાણા બહુ અટાણાય છે. બીજો હું કે ખબર, આ હલવી નહીં હવે બધું તો તને તેડાવશે અહીંથી તાત્કાલિક, તું તો ની હલવી હગે. ભલા મારા વિચાર તો કર, એ હાલે કે ન હાલે તારે તારા કરવાની છે. બહુ થાય તો તું ચાર છોકરાઓની સદીઓ કરાવી લે, બહુ થાય તો તું કંઈક અનાજ ઘરમાં નાચ બીજાની કરમાં. એટલે સાહિત્યકારો કે છે, પ્યાર કરી લે, પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી. યોગેશ્વરજીના વિચારો મને બહુ ગમે છે, એનું અનુસંધાન. પ્યાર કરી લે, પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી. ગોતી લેજે, ગોતી લેજે, ભીતર છે ક્યાંય બહાર નથી. ઘટમાં હાલે છે ઘડિયાળ, તમે કાંડે બાંધીને કા ફરો. પુરુષો તમે કહે પ્રાણીયા, તમે ઘટ ભીતર જોયા કરો. જીવન ભલે થોડું જીવાય, ગુરુદેવના આદેશ પ્રમાણે એમના વિચારસરણીથી જેટલું જીવાહે એટલું જીવન બહુ સરળ બનશે. બને ત્યાં સુધી સ્વીકાર ભાવના રાખી, મને નથી આવડતું એમ સ્વીકાર ભાવ રાખી, અને જો એમ કહેવાય છે કે માણસ ગ્રહણ કરશે તો એના જીવનની. અને બીજી વાત એ છે આ દેશની, મને ગમતો પ્રસંગ માતાજી ઉલ્લેખ કર્યો છે, રજૂ કરી દઉં છું. સૌરાષ્ટ્ર, ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ, એ તો આપણે રહીથી વખાણ કરીએ છીએ. આમ તો સમગ્ર ભારતની ભૂમિ એવી છે. ભારતની શક્તિ જે છે ને એ અદભુત છે. ગુરુદેવ વાત કરે છે ને શક્તિ રૂપે પરમાત્માના દર્શન થઈ શકે એ તો તમે વાંચ્યું છે, વિચાર્યું છે. માને જોઉં છો તો એમ થાય છે કે શક્તિ શું કામ નથી કરી શકતી. ભારતની શક્તિ ન્યા સુધી નું તમને કહું કે જ્યાં જ્યાં આ દેશનો ધર્મ ધ્રુજ્યો છે ને ત્યાં ભારતની સ્ત્રીઓ કમર કસી છે. જ્યાં જ્યાં દેશનો ધર્મ ધ્રુજ્યો છે ને ત્યાં એમ કહેવાય છે કે શક્તિ આગળ આવીને પુરુષને રસ્તો બતાવ્યો કે એ મુંજામાં હાલ હું આગળ આવું. વાહે વાહે ભયો આય, વાહે વાહે ભયો આય, મુંજાય છે. માનવાના ચાર મંગલ છે ને, ચાર ફેરા છે ને આપણે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે, એમાં ત્રણ ફેરા પુરુષ આગળ હોય, ચોથો ફેરો સ્ત્રી આગળ હોય છે. ઘણાને ખબર નથી આ ચાર ઘુમરા છે ને અમારી આવી. દરેકને એમ છે કે મોર બેહેનું ઘરમાં હાલે. ઘણા મોર બેઠા તો મેર્યા સુધી હેલ્યા નથી બિચારાનું ઘરમાં થાય. પણ ત્રણ ફેરા છે ને, ચાર ફેરા એ ધર્મ અર્થ કામ અને મોક્ષના ચાર મંગલ છે. પેલો ફેરો ધર્મ, ભારતની સ્ત્રી એમ કે પુરુષ તું આગળ હું પાછળ. બીજો અર્થ વ્યવહાર, એમાંય તું આગળ હું પાછળ. ત્રીજો કામ, એમાંય તું આગળ હું પાછળ. પણ ચોથો મોક્ષ, પરમાત્માના સાનિધ્યમાં જવું ને ભારતની સ્ત્રી એમ કહી શકે હે પુરુષ તારાથી નહીં જીરવાય, પાછો વળી જા, તારી ચુંદડી ઓઢીને મહાડમાં મારે મોર જવું તે તને નથી જવા દેવું. જ્યાં ત્યાં ધર્મ ધ્રુજ્યો છે, તમે ઇતિહાસના દાખલા લ્યો, પુરાણના લ્યો, ગીતાના લ્યો, વેદના લ્યો, મારા તમારા ઘર ઘરના દાખલા લ્યો. પુરુષ જ્યાં મુંજાણો, પાંચ મહેમાન આવે અને પુરુષ મુંજાય અને જો હાડું ઘરનું માણા હોય ને તો રસ્તો ફટ દઈને કાઢી નાખે. મુંજાવમાં હમણાં હું પાછલે દરવાજે વહી જાઉં છું, ચંપાબેન પાંચ, ભાનુબેન પાંચ, ઉછીનું લઈ આવું છું, પણ તમારી આબરૂ રાખીશ. રાખી દો, સમજદાર સ્ત્રી હોય ને. આ તો મારા ને તમારા વ્યવહારની વાત છે. એક જણા નીંદર નહોતી આવતી, વચ્ચે વાત કરી દઉં, ઊંઘ નહોતી આવતી. અડધી રાતે એની પત્ની પ્રશ્ન કર્યો, કેમ નીંદર નથી આવતી તમને? કે હું તને હવારમાં કહી તો કે ના, મને કયો તમે 15 દિવસ ત્યાં હુતા નથી, મને બરાબર જોઉં છું. કઈ કરજ વધી ગયું છે? કોઈ ધાકધમકી આપી છે? કઈ જહાજ ચીઠી આવી છે? કોઈ કઈ ધંધામાં ખોટ ગઈ છે? તો કે ના, હું તને હવારમાં વાત કરીશ. તો કે ના, મને અટાણે કયો અડધી રાતે હું તમને પ્રશ્ન પૂછું છું. હું તમારું અડધું અંગ છું, તમે મારા પુરુષ છો, હું તમારી સ્ત્રી છું, અડધી ભાગીદાર છું. મને જે કઈ દુઃખ હોય વ્યક્ત કરો. કે બીજું કઈ નહીં, પણ એટલે હા મેં કાંતિભાઈ રહીએ છે ને તો કા, મારી પાસે 5,000 રૂપિયા માંગે છે. અડધી રાતે સ્ત્રી એટલું બોલી, 5,000 રૂપડી હારું થી 1,00,000 રૂપિયાની ઊંઘ ઝેર કરી નાખી? તમારે મને વહેલી વાત ના કરાય? અરે પુરુષ મોજમાં આવી ગયો, હા સાની પાસે દાગીને આવી છે, વેચી નાખશે હવારમાં. પણ સ્ત્રી બોલી છે કે તમે મને વહેલી વાત ના કરી, 15 દિવસ ત્યાં તમે ઉજાગરા બેઠો, મને વહેલી વાત ના કરા. 5 રૂપડી હારું, 5,000 રૂપડી હારું થી તમે 1,00,000 રૂપિયાની ઊંઘ બગાડો છો? એ અડધી રાતે ભાઈ ફડાક દિન બારી ખોલી ભાઈઓ અને અવાજ કર્યો, કાંતિભાઈ, હે કાંતિભાઈ. સામેથી કાંતિભાઈ અવાજ દીધો કે હું બેન, કે તમે એની પાસે 5,000 રૂપિયા માગો છો? તો કે હા. 1 રૂપિયો નથી દેવાના, તમારાથી થાય કરી લેજો. અને બારી કરી દીધી બંધ. અને પછી કીધું કે હવે તમે હોઈ જાઓ, કાંતિભાઈ જાગશે આજથી. જાગવાનું એને હોય, આપણે હોય જાગવાનું. ઘરનું જો હારું માણા હોય તો આમ રસ્તા બતાવી દે છે, અડધી રાતે હુરાવી દે છે. પ્રેમ છે ને પતિ, પતિને પરમેશ્વર માનનારી ભારતની શક્તિ છે. ભારતની સ્ત્રીને ભણવાની જરૂર નથી, ભારતની ધરતીમાં જન્મ લે ને એ શક્તિ પ્રેમના અને ધર્મના પાઠ ભણી અને જન્મે છે. ગામડાનો એક જ્યોતિષ ગામડાની બાઈને પ્રશ્ન કરે છે, અભણબાઈ હતી, હુગર્યું મારા કરેલા માથાના વાળ હતા, અક્ષરનું જ્ઞાન નહોતું, જગત કેવી છે એનું ભાન નહોતું. પણ એને એટલું જ્ઞાન હતું, જ્યોતિષીએ એટલું કીધું કે લાવી બેન જો જોઈ દઉં તારે. ગામડાની બાઈ ના પાડે, ના મારે ને જોવરાવવા, મારે ને જોવરાવવા. કે લાવી બેન જોવો જોઈએ તો કે ના મારે ને જોવરાવવા. બહુ ગોરબાપા એ કીધું ને તો એ બાઈ એક રસ્તો બતાવે, તમારા ગોરબાપા જો જોવા જ છે ને. તો કા એ ઓલી વ્યક્તિ બેઠી એના જો જુઓ, દ્રષ્ટિ બદલાવી. ચીથરે હાલ માણા બેઠો, લુગડા તૂટેલા હતા, ઉઘાડા પગ હતા, વીરવિખેર વાળ હતા, દાઢી વધી ગઈ હતી, વિચારમાં બેઠો હતો. એ ચિત્ર જોઈ અને આ દેશનો ગોર એટલું બોલ્યો હતો કે બેન ભિખારી જેવો લાગે, એના હું જોહ જોવા. અને સૌરાષ્ટ્ર ભારતની કચ્છ કાઠિયાવાડની દીકરીએ જવાબ આપ્યો તો, ગોર મહારાજ, એ તમારે મને ભિખારી છે પણ મારો તો ધણી છે. તેની એને ચાર ફેરા ફરી છે.
હું જોવો જોવરાવત, હું કુંવારી હતી ને મારા બાપને ઘીરી આવ્યા હોત તો, પણ હવે મારા ચાર ફેરા ફરી ચૂકી છું, મારા લગ્ન થઈ ગયા છે. ગોર મહારાજ, તમને ખબર ન હોય ને તો ટીપણામાં લખી લ્યો, લગ્ન થઈ ગયા પછી અમારી રેખાઓ ફુંહાઈ જાય છે, મારે એની રેખાઓ ઉપર જીવવાનું છે. ઈ સુખી તો હું સુખી, ઈ દુઃખી તો હું દુઃખી. ભારતની સ્ત્રીની આ તાકાત છે. જ્યાં જ્યાં ધર્મ ધ્રુજ્યો છે, ઇતિહાસના દાખલા લ્યો, પુરાણના લ્યો, તમે કોઈ પણ દાખલા લ્યો. બે મને પ્રસંગ યાદ આવ્યા છે. સતી દ્રૌપદી, મહાભારતનો બહુ જાણીતો પ્રસંગ. ચોટલો પકડીને દુશાસન જયારે લઈ આવ્યો અધર્મની સભાની માલિકા, ત્યાં સુધી દ્રૌપદીને એમ હતું કે મારો નાથ બચાવશે એ નહોતું, પણ અર્જુન બેઠો, ભીમ, સહદેવ, નકુલ બધા બેઠા ને, મારી ઇજ્જત નહીં લૂંટી શકે. ભરચક સભાની માલિપાઈ બાઈને લીવા અને વસ્ત્ર મીના ખેંચાવા, ત્યારે વ્યાકુળ થઈ ગઈ ભારતની શક્તિ અને આમ દ્રષ્ટિ કરી અર્જુનને સામે. અર્જુન, છે તાકાત બચાવવાની? ગાંધી ધનુષનો ટંકાર કરનાર, હે ભારતના ભડવીર, ધરતીને હળબલાવી નાખ્યા છે, કબલાની ઇજ્જત લૂંટાય, છે તાકાત? અર્જુન નીચું જઈ ગયો. ભીમ સામે દ્રષ્ટિ કરી, છે તારામાં તાકાત? ભીમ નીચું જોઈ ગયો, સહદેવ નીચું જોઈ ગયો, ધર્મ નીચું જોઈ ગયો. અને ત્યારે આ દેશની શક્તિ એટલું બોલી છે કે શું બેઠા હવે તમે, હું તો શરમાઉ છું, થાંભલા આભના એની થાઉં છું. હું જેવા તેવાના દીકરાની બહુ નથી કે તમે નીચું જોઈ બેસી ગયા છો. હે ભારતના ભડવીરો, શું બેઠા હવે તમે, હું તો શરમાવું છું અને થાંભલા આભના એની પુત્ર વધુ થાઉં છું, અને અધર્મની સભામાં બહુ અકલાઉં છું, અને પાંચ ધાર્યા પછી હવે પસ્તાવું છું. ભાઈ, મને ખબર નહોતી કે પાપિયા આમથી ચોટલો પકડશે, ધકામારી આમથી તેમી ઢળશે, પાંડવો પાટલો ઢાળી અને પરખશે. ખબર નહોતી કે મને નમાલા નીવડશે આવા, ખબર નહોતી મને. અને એ શક્તિ ધર્મને સામે દ્રષ્ટિ કરી, યુધિષ્ઠિર સામે દ્રષ્ટિ કરી. અને એ દ્રષ્ટિ કઈ હતી ખબર? એ દ્રષ્ટિ એ હતી કે રાજા ધર્મ, યુધિષ્ઠિર, તમને હું તમારી પત્ની તરીકે એક પ્રશ્ન પૂછી શકું કે રમત ચોપડ રાજરી હે ધીકવાર હજાર? તું રાજા ધર્મ થઈ આવું જુગારનું દુઃખ છું માંડ્યું, આવો આવી ચોપડ માંડી એવા તું મને હારી ગયો, મારો વિચાર ન કર્યો તે? રમત ચોપડ રાજરી એ ધીકવાર હજાર, આ ધન સોંપી લૂઠા ધકે તને ધર્મરાજ ધિકાર, ધર્મરાજ તને ધિકાર છે, ધિકાર છે, ધિકાર છે. ત્રણ શબ્દ નીકળ્યા અને વાહ વાહ પસ્તાવો નીકળ્યો. આ દેશની સ્ત્રી કરુણાની મૂર્તિ છે. રૂપ ગમે ધારણ કરી શકે, પણ તારે તો કરુણા પર લઈ શકે. અને એણે એટલું કીધું તું ધર્મરાજા, યુધિષ્ઠિર, મને માફ કરો, ભારત વર્ષની મહારાણી, પ્રત્યક્ષ ભારેમાં મારાથી તમારું અપમાન થઈ ગયું. કાલ સવારે મારા દેશની સ્ત્રીઓ મારા દાખલા લઈ મારે પગલે પગલે પોતાના પતિના અપમાન કરશે. મને ક્ષમા કરી દો રાજા ધર્મ, મને ક્ષમા કરી દો, મારી ભૂલને માફ કરો. કારણ તમારો દોષ નથી, જે દેશનો ધર્મ જુગાર રમે એ સ્ત્રીઓની આ જ હાલત હોય. દેશનો ધર્મ જુગ છું ખેલ્યો છે, એમાં અમારી પરિસ્થિતિ આ જ હોય, એમાં તમારો દોષ નથી. અને એ જ વાત લખમણને સીતાજી કરી છે. મને ગમે છે પ્રસંગ, સમય થોડો વધારે થાય તો મને માફ કરજો, પણ આ દેશની શક્તિની શું તાકાત છે. માના સાનિધ્યમાં રજૂ કરું છું કે 14 વર્ષનો વનવાસ પૂરો કર્યા પછી એ લક્ષ્મણજીથી એમ કહેવાય છે કે મૂકવા જાય છે. એ મૂકવા ગયા પછી સીતાજીને ખબર નથી કે મારો રામે હવે પાછો ત્યાગ કર્યો છે. ફરીવાર રથ ઉભો રહ્યું, લક્ષ્મણની નીચું જોઈને કહે છે, માં, રામે તમારો ત્યાગ કર્યો છે, હું તમને મૂકવા આવ્યો છું. ઓ, રામે મારો ત્યાગ કર્યો લક્ષ્મણ? હા. સીતાજી એટલું બોલ્યા, લક્ષ્મણ બીજું કાંઈ નહીં ભાઈ, પણ આને મને એક વિચાર આવે છે. રથને ઉભો તો રાખ, મારા હામું તો જો. સેસાઈ અવતાર લક્ષ્મણ એટલું બોલ્યા છે કે માં, રામની હાજરીમાં કોઈ દી જોયું નથી, યાર ગેરહાજરીમાં કેમ જોવાય? લક્ષ્મણ, હામું ન જુઓ તો કાંઈ નહીં, પણ મારા દિલની વાત તો સાંભળો. એ દિલની વાત સીતાજી કરી છે, બે કડી મને બહુ ગમે છે. લક્ષ્મણ, બીજું તો કાંઈ નહીં, પણ
લક્ષ્મણ ઘડીક તો એ ઉભાર્યો મારા વીર, આ ઘ ઘોડલા ની વાઘુ તમે જાલો રે, કરવી મારે રાઘવ ના દલડા કેરી વાત, એ તો ભાવો રથ ડોઠાલો રે. લખવાડ
એ રથમાં હવે કાંઈ નથી, શક્તિ ઉતરી ગઈ છે. બહુ સમજદાર વર્ગ છે એટલે કહું છું, એ રથ ઠાલો છે, એ રથમાં કાંઈ નથી, કારણ શક્તિ ઉતરી ગઈ છે. હવે એ રથને ઉભો રાખી દે ભાઈ. લક્ષ્મણ ઉભી ગયા. લક્ષ્મણ બીજું કાંઈ નહીં, પણ દુનિયાએ મને દુઃખ બહુ દીધું. શું કવિની કલ્પના છે.
એથી લક્ષ્મણ દીધા રે મન ખાય અમને દુઃખ, એવા દિવસો વનમાં વિતાવ્યા રે. માન જા જોયા અમે અજોધા ના મુખ, એ પાછા વનમાં અમને વળાવ્યા રે.
આટલા શબ્દ જ્યાં નીકળ્યા ને, શ્રાવણ ભાદરવો એમ આહુણા બી ના જવા, લક્ષ્મણ ધ્રુજવા મીડ્યો. લક્ષ્મણને ઘડીક એમ થઈ ગયું કે રામ માફ કરે મને, મારી ભૂલ થતી હોય તો, પણ મારે આ અવસ્થામાં મારી માને મૂકવી નથી, હું લઈ જાઉં. પણ સીતા શક્તિ છે, એ પુરુષના ધર્મને જાળવે છે, પુરુષ ધ્રુજે છે અને શક્તિ આગળ આવે છે. લક્ષ્મણનો ધર્મ ધ્રુજો, સીતાજી આગળ આવીને એટલી વાત કરી. લક્ષ્મણ મારી આંખમાં આવું આવે છે ને ભાઈ, જંગલમાં કેમ રહી શકું, એના નથી, વિકરાળ પશુઓના નથી, આમાં હું કેમ જીવી હકીશ એના આહું નથી. લક્ષ્મણ મને એક વાતના આહુડા છે ભાઈ, અને એ આહુડા એ છે
કે લક્ષ્મણ મારા એ રખો તો કરીશે મારો રામ, પણ હવે રામ ના કોણ કરશે રે. મારા રખોપા કરશે મારો રામ,
પણ હવે મારા રામના રખોપા કોણ કરશે, કારણ પુરુષમાંથી શક્તિ જુદી પડી ગઈ છે.
લક્ષ્મણ મારા એ રખોપા કરશે મારો રામ, હવે મારા રામના કોણ કરશે રે. એની સીતાજી વિનાના એને દિવસ ને રાત, એને વિજાણ લાપણ કરશે રે.
મને તો મારા રામની ચિંતા થાય છે. લક્ષ્મણ મારી કોઈ ચિંતા કરશો માં ભાઈ. ઉભી ગયો લક્ષ્મણ. સીતાજી હવે છેલ્લી વાત કરે છે, લક્ષ્મણ આયા આવો તો ભાઈ. લક્ષ્મણ નજીક ગયા. હામું નો જુઓ તો કાંઈ ની વીર, પણ કાન તો માંડો, છેલ્લી ભલામણ કરવી છે. આહા, ભારતની સ્ત્રી, ભારતની શક્તિ, આ દેશની અસ્મિતા માટે શું ભલામણ કરે છે કે લક્ષ્મણ હું જનક વિદેહીની દીકરી, હું અયોધ્યાની મહારાણી, રાવણ મારો હરણ કરી ગયો, રાવણ મને અશોકવનની માલિપા રાખી મને દુઃખ મળ્યું એનોય મને રંજ નથી, વનવાસ મળ્યો એનોય રંજ નથી, ત્યાર પછી મારો ત્યાગ કર્યો મને એનોય રંજ નથી. લક્ષ્મણ પણ મને રંજ એક વાતનો છે, તમે કાન માંડો તો કહું. શેષાય અવતાર રઘુકુળ મણી રામને જઈને એટલું કહેજો કે જે માણાની વાત ઉપર વિશ્વાસ રાખી અને મારો ત્યાગ કર્યો એવા માણાની વાત ઉપર વિશ્વાસ રાખીને રામને કહેજો કોઈ દી ધર્મનો ત્યાગ ન કરે. રઘુકુળ મણીને કહેજો કે મારો ભલે ત્યાગ કર્યો પણ ધર્મનો ત્યાગ કોઈ દિવસ ન કરે એવા માણાની વાત ઉપર વિશ્વાસ રાખીને ભારતની માને, ભારતની જનનીને, ભારતની શક્તિને કેટલા કેટલી એમ કહેવાય છે કે ચિંતા છે ધર્મને માટે, માણસને મારા બનાવવા માટેની કેટલી ચિંતા છે. નમન હો એ ભારતની શક્તિને, ભારતની સ્ત્રીને, ભારતની માને, ભારતની જનનીને, કે આપણે જ્યાં જ્યાં મુજાણા છે ત્યાં આગળ આવી અને દીવા લઈ ઉભી ગયું છે. આવો બાપા આવો, અમે તમે તમને અંજવાળા કરીએ છીએ. કવિતાઓ છે ને, કવિતાઓ એમાં ઘણું ઊંડાણ પડ્યું છે. કવિ દલપતરામ ડાયાભાઈની કવિતાઓ હું તમે ભણી ચૂક્યા છીએ. રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, ચોથો બુધગુરુ પાંચમો, છઠ્ઠો શુક્રવાર, શનિવાર તે સાતમો, છેલ્લો વાર ગણાય. આમાં હું તમે કોઈ દી ઊંડા ન વિતરાકા કવિ દલપત હું કહેવા માંગે.
આપણે ઉપરથી નક્કી કરી લીધું કે આ તો અઠવાડિયું પાકું કરવાનું છે, ઝપટ કરી લઈએ.
નાઓ પહેલા રવિવાર, રવિ નામ સૂર્ય, સૂર્ય નામ તાપ, તાપ નામ દુઃખ.
રવિ નામ સૂર્ય, સૂર્ય નામ તાપ, તાપ નામ દુઃખને જો માણસ સહન કરી લે તો બીજે સોમવાર આવે. સોમવાર ચંદ્રમાનો વાર છે, શીતળ તાપ.
સોમની શીતળતા મળે ને ભાઈ, એનું ચારે દિવસે મંગળ વર્તાવા મળે. વાર મંગળવાર આવે છે. જે માણસનું મંગળ વર્તાય ને એ માણસ બુદ્ધિ પ્રાધાન્ય બને. વાર બુધવાર આવે છે. જે માણસ બુદ્ધિ પ્રાધાન્ય બને ને એને દુનિયા ગુરુપદ આપે. વાર ગુરુવાર આવે છે. ગુરુપદ મળ્યા પછી એના હાથમાં શુક્ર નામ શક્તિ આવે છે. વાર શુક્રવાર આવે છે. પણ શુક્ર નામ શક્તિ જો હારે રસ્તે વપરાય નહીં તો શનિવાર ગુપા કાઢ નાખે વાર આવે છે. હનુમાનજી નો વાર એક ગજા ફેરો ગોટો વારી છે ગમે નહીં. રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શું કવિએ ઉડાણ આપ્યું વિચાર તો કરો તમે. અમારા સૌરાષ્ટ્રની એક હોનારત થઈ ને બે ચાર વર્ષ પહેલા, ગજબ હોનારત થઈ જેનું વર્ણન ન થઈ શકે. એના સાક્ષીઓ પણ મારી પાસે બેઠા છે.
એટલી બધી હોનારત થઈ કે આપ નહીં માણ્યો, પેપરમાં વાંચ્યું છે. પણ અમારે ત્યાં જૂનાગઢ જિલ્લાની એવી હોનારત થઈ કે ડીઆઈથી મેં જે માણા લાખોપતિ હતો ને એ બીજે દિવસે રાહતને રહોડે જમવા ગયો હતો.
કાંઈ નહોતું થયું ત્યારે મને કવિતા યાદ આવી હતી. લખનાર કોણ હોય મને ખબર નથી, પણ નચાવ્યા ઘણાને આજ હું નાચી રહ્યો છું. મેં નચાવ્યા ઘણાને આજ હું નાચી રહ્યો છું. મેં દીધા દાન હાથે આજ હું યાચી રહ્યો છું.
મેં નચાવ્યા ઘણાને આજ હું નાચી રહ્યો છું. મેં દીધા દાન હાથે આજ હું યાચી રહ્યો છું. અને છતાં સમયનું રમકડું બની મારા પ્રભુને ગમ્યો છું. એણે જેમ રમાયેલો એમ હું રમ્યો છું.
એણે જેમ રમાયેલો એમ હું રમ્યો છું. આ કવિ, આ કવિતા, આ વક્તવ્ય આ સૌરાષ્ટ્રની કાઠિયાવાડની કચ્છની ધરતીના અસંખ્ય પ્રસંગો, એમાંનો એક પ્રસંગ જે સત્ય ઘટના છે, જે વ્યક્તિને જોનારી વ્યક્તિઓ હજી જીવે છે. ભાવનગર મહારાજ એકવાર ગોંડલના ધણહેરમાંથી નીકળ્યા. એક છોકરો ઘેટા બકરા ચારતો હતો, ઉંમર નાની.
ભાવનગર મહારાજની દ્રષ્ટિ પડી.
છોકરાને બોલાવીને એટલું કીધું, બેટા અહીંયા આવીતા. છોકરો પાસે ગયો. તારું નામ શું બેટા? કે બાપુ મારું નામ મુબારક છે, સીધી બાદશાહનો છોકરો છું, મુસ્લિમ છું, ઘેટા બકરા ચારું છું, જીવન ગુજારું છું. ઘેટા બકરા ચારું છું, જીવન ગુજારું છું, શબ્દ પૂરા થયા ને. તા તો મોતી સબ એક રંગ, એક મેં અમોલ નંગ, પણ મિલેગા ઝવેરી તો કિંમત કર જાનીએ, કહે કવિ બિરબલ સુનો શાહ અકબર, આદમી કો તોલી એક બોલ મેં પીછાનીએ. ભાઈ
માણે આની વાત ઉપરથી બુદ્ધિનો માપ નીકળી જાય.
એ જીવન ગુજારું છું શબ્દ ભાવનગર મહારાજને ગીમો. એટલું કીધું, બેટા મારા ભેરું આવવું છે ભાવનગર? હા બાપુ, ભાવનગર લઈ જાઓ, ત્યાં આવીશ. મારું તો જીવન વ્યતીત કરવું છે, ખુદાની બંદગી કરું છું, ગરીબ માણસ છું. ભાવનગર લઈ આવ્યા ભાવનગર મહારાજ.
અપણ મારા કઈ આવડે નહી.
નીલમબાગના ચોકીદાર તરીકે એ માણસને નોકરી આપી.
પણ ચોકીદારી એવી કરી ભાઈ ઈમાનદારી પૂર્વક કે નીલમબાગને દરવાજે મુબારક ખાટલો ઢાલીને બેસી જાય, પછી ચકલું નીલમબાગમાં ફરકી શકે નહી.
આવી ઈમાનદારી પૂર્વકની ચોકીદારી કરી ભાઈ. અને બહુ સાચી વાત છે. કવિઓએ એટલું જ કીધું છે કે જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઇજ્જત રાખી છે, માનવતા પૂર્વક જીવીને ઇન્સાનની ઇજ્જત રાખી છે. મારું નાવ ડૂબે છે મજેદારે, તે પરના હસો તટના વાસી, મેં મારું નાવ ડૂબાવીને સાગરના તોફાનની ઇજ્જત રાખી છે.
એક આહ ભરું તો હું તારા આસનને ડગાવી દઉં, તને મેળવવો પરમાત્મા. મારા એમ કહે કે તને મેળવવો મને મોટી વાત નથી. એક આહ ભરું
તો હું તારા આસનને ડગાવી દઉં, પણ દિલને હંમેશા વારીને ભગવાનની ઇજ્જત રાખી છે. અને ગર્ભખરી વેચીને પણ મહેમાનની ઇજ્જત રાખી છે. ઈમાનદારી પૂર્વક ચોકીદારી કરતો હતો. એકવાર એની ઈમાનદારી ઉપર, એની પવિત્રતા ઉપર, એની સજ્જનતા ઉપર હું તમને જે દાખલો આપું છું ને, એ જેવી તેવી વ્યક્તિનો નથી. 1800 પાદરનો ધણી એમ કહેવા છે, ચોકીદારને બોલાવીને એકવાર કેટલું એટલું કીધું તું કે મુબારક તારું કામ પડ્યું ભાઈ. મુબારક જઈને એટલું બોલ્યો, બાપુ શું કે તારી ઉપર મને એટલો બધો વિશ્વાસ આવી ગયો છે કે આ રાજની જવેરાત પડ્યું છે ને તેજુરીમાં, એની ચાવીનો જુડો આજથી ભાવનગર મહારાજ તને હોપે છે. અરે બાપુ, હું તો ચોકીદાર, ગરીબ માણા, નાનો માણા, હું આટલું બધું કેમ સંભાળી શકીશ? નહીં, મને તારી પર વિશ્વાસ છે. પણ મુબારક ચાવીનો જુડો લેતી વખતે પરમાત્માને પ્રાર્થના કરી, હે પરવરદિગાર, બાના માટે દુખડા પડે તો કોણ જપે તારો જાપ? હરી, હવે તારી બાનાની પતર રાખી એના નામ ઉપર હો, તું કરી હાચું કરી અને ચાવીનો જુડો લીધો તો ખરો. પણ આપ નહીં માનો, ભાવનગર મહારાણીને દાગીના પહેરવા હોય ને તો દરવાજેથી મુબારકને બોલાવવો પડે. અને મુબારકને એમ કે, ભાઈ જે તેજુરી ખોલી દે તો મારે મારી દાગીના પહેરવા છે. આવું જીવન જીવતો હતો, આટલી બધી ઈમાનદારી પૂર્વક જીવતો હતો. પણ સત્યની કસોટી છે, ધર્મમાં વિઘ્ન ઘણા છે, એમાં પાસ થાવ ને તો પરમાત્મા સ્વીકારે. એમાં ઘડાવવું બહુ પડે ભાઈ, હે, એમાં બહુ ઘડાવવું પડે. અને એવી કસોટી મુબારકના જીવનમાં આવી કે મહારાણી એકવાર પુસ્તક પોતે વાંચતા હતા, ગમતું હતું એ પુસ્તક, એમાં એક પ્રસંગ ગમ્યો, એ પ્રસંગ યાદ નહીં રહે એટલે ડોકમાંથી હાર કાઢી અને મૂકી દીધો. લાયબ્રેરીમાં પુસ્તક મુકાઈ ગયું, પણ મહારાણીના મગજમાંથી નીકળી ગયું, મારો હાર ક્યાં ગયો છે, મારો હાર ક્યાં ગયો છે. એક દી, બે દી, 5-5 દિવસના વાળા વાયા, યાદ ના આવ્યું. 10 દિવસ થયા, યાદ ના આવ્યું. 15 દિવસ થયા, એમ છું ક્યાં ગયો છે મારો હાર. અને અંતે મહારાજની પાસે ફરિયાદ કરી, મહારાણી, મહારાજ, ચાવીનો જુડો તમે મુબારકને આપ્યો છે? હા મહારાણી, મુબારકને આપ્યો છે. મહારાજ, આજ તમને કહું છું, મને ગમતો તો હાર તેજુરીમાં નથી, ક્યાં ગયો છે? મુબારક લઈ ગયો છે? ભાવનગર મહારાજ એકનું બોલ્યા હતા, શું વાત કરો છો? મહારાણી તો હા, મને ગમતો તો હાર તેજુરીમાં નથી, બોલાવો મુબારકને. દરવાજે બેઠેલા ચોકીદારને જઈને કોઈકે કીધું કે તને બાપુ બોલાવે છે. મુબારક આવ્યો. ભાવનગર મહારાજ એટલું કહે છે કે મુબારક, મહારાણીને ગમતો હાર તેજુરીમાં નથી, ક્યાં ગયો છે ખબર છે તને? હા બાપુ, મને ખબર નથી. બાપુ, હાર મેં નથી લીધો. બાપુ, મેં નથી લીધો હાર. એ ચાદર પાથરી અમે હાથ જોડીને ઉભો રહ્યો ને એટલું બોલ્યો તો કે, હે બાપુ, આ ચાદર પાથરી 5 વાર ખુદાની હું બંદગી કરું છું, નવાજ પઢું છું, એ આ ચાદર ઉપર ઉભા ઉભા તમારો મુબારક કબૂલે છે કે યાર મેં નથી લીધો બાપુ, હાર મેં નથી લીધો. એથી આગળ દલીલ નહોતી આલી. ભાવનગર મહારાજ એથી ખુલાસો નહોતો માગ્યો. પણ મુબારકને એમ થયું કે હાય 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 હાય, મારી ઉપર આવો સંકટ આવ્યો. વિચાર કરો જી, એ વખતનો ચોકીદાર અડધી રીતે ચાવીનો જુડો નાખીને વયો ગયો તો ભાવનગર ક્યાં ગોતવા જવાનો હતો? એમ કરીને કહો તો કે ના ના, હવે આવા આક્ષેપ આવે, આવા ખોટાળા રાજમાં હુકમ રહેવું જોઈએ? નહીં, મુબારકને એની માલી પા બેઠો હતો ને પરમાત્મા, એની ઉપર વિશ્વાસ હતો, કામ કરતો હતો, ફળિયા વાર્તો હતો. પણ એના મોઢા ઉપર તેજ નહોતું, કારણ એને વિચાર થતો હતો, મારા નાથ, મારી લાજ રાખજે, તારા બાના ઉપર મેં ચાવીનો જુડો સંભાળ્યો હતો, આમાં હું કાંઈ જાણતો નથી. રોતો નહોતો મુબારક, મુબારકને આંખમાંથી આહુડા પડતા નહોતા, પણ આહુડા પી જતો હતો. આહુડા પાડવા બહુ હેલા છે ભાઈ, આહુડાને પીવા એ બહુ અઘરા છે. તો મહાપુરુષો કોક પી શકે આહુડા, આહું પાડી શકાય, આહું પીવા એ તો બહુ અઘરા છે. દરવાજે બેઠો તો એકવાર અર્ધિક રાઈટનું ટાણું, મુબારકના અંતરાત્મામાંથી આર્તનાદ નીકળ્યો કે હે મારા નાથ, ભાવનગર રાજના હાર લઈ જવાનું કલંક મારી ઉપર ચડશે, પરવરદિગાર, હે મારા નાથ, તું મારી લાજ રાખજે, મને કબ્રસ્તાનની માલિપા જગ્યા નહીં મળે, આ ધરતી મને હંગરશે નહીં, એમ કરીને આહકારો ભર્યો અને હેઠો મૂક્યો. અને પરમાત્માનું આસન જેમ ડગી ગયું હોય ને ભક્તની પાછળ, એ મહારાણીને અર્ધી રહે મગજમાં જબકારો થયો ભાઈ, ઓહો હાર તો મેં મૂક્યો છે પુસ્તકમાં, હાય 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 હું ભૂલી ગઈ, જોતા ભૂલક નહી. અરર બહુ કરી. એ અડધી રાતે ઉઠી લાયબ્રેરી ખોલી, લાયબ્રેરી ખોલી, પુસ્તક જોયું, પુસ્તકની માલી પરથી હાર નીકળ્યો, પણ હવારો હવાર ભાવનગર મહારાણીની આંખમાંથી આહુડા હુકાતા નથી. આહા, નિર્દોષ માણાનું નામ લીધું, મહારાજે ઠપકો આપ્યો, મુબારક બહુ રોયા કરે છે. હવાર પડ્યું ભાવનગર મહારાજને એટલું કીધું, મહારાજ મુબારકને બોલાવો ને દરવાજેથી. જેવી તેવી બાઈ નથી બોલતી, આ ભાવનગર મહારાજનું અર્ધો અંગ બોલે છે, અઢારે હે પાદરના ધણીની ઘરવાળી બોલે છે. મુબારકને બોલાવો ને બાપુ મહારાજ દરવાજેથી. ભાવનગર મહારાજ એટલું બોલ્યા, શું કામ છે? મુબારકની મારે માફી માગવી છે મહારાજ, આપણો ચોકીદાર છે ને એની ક્ષમા માગવી છે. હા, કેમ? હાર જડી ગયો મહારાજ, મારાથી પુસ્તકમાં મુકાઈ ગયો તો, મગજમાંથી નીકળી ગયું, બહુ યાદ કર્યું, મને યાદ ના આવ્યું ને, પછી મેં તમને ફરિયાદ કરી હતી કે મુબારક લઈ ગયો હશે, પણ મુબારકને તમે ઠપકો દીધો, તેથી તો રોયા કરે છે. મહારાજને બોલાવવાનું અને માફી માગી લઉં તો એને સંતોષ થઈ જાય. ભાવનગર મહારાજ કૃષ્ણકુમાર સિંહજી એટલું બોલ્યા હતા, મહારાણી એક માફી માગીએ નહીં પૂરું પડે, હું તમે બે માફી માગીએ તે થાય. આ તો બે મારા માફી માગશું, એ ચોકીદારને કોક બોલાવો, વિચાર તો કરો. એ કૃષ્ણકુમાર સિંહજી અને મહારાણી આંખમાંથી આહુણા જાય છે, અને એ ચોકીદાર આવ્યો, એટલું એટલું કીધું, મુબારક અમને માફ કરી દે ભાઈ, અમને ક્ષમા કરી દે. કેમ બાપુ? હું તો રાખના પગની રજ કહેવા બાપુ, હું શું ક્ષમા કરી દઉં? તું કરી દે ભાઈ. કેમ? હાર જડી ગયો. ચડી ગયો બાપુ? તો કે હા, તો હવે ચાવીનો જુડો સંભાળી લ્યો, મુબારકને રજા આપો બાપુ, હવે હું નહીં રમાય બાપુ, હું ગમે ત્યાં રજડીને મારું જીવન પૂરું કરીશ. તો બાપુ, હું ચાવીનો જુડો લઈને અયોગ્ય હોત ને તો કદાચ તમે મને ક્ષમા કરત, પણ મારો પરવરદિગાર મને ક્ષમા ન કરત. બાપુ ચાવીનો જુડો સંભાળી લ્યો. ભાવનગર મહારાજ એટલું બોલ્યા તા, મુબારક મારા ખોલિયામાંથી પ્રાણ જાય, પણ તમને હું ન જવા દઉં. અને હવે મહત્વની વાત એ છે, જવા દીધો ની જિંદગી ભર રાખ્યો, પણ એ મુબારક જયારે ગુજરી ગયો, ભાવનગર મહારાજને કોકે ખબર આપ્યા કે બાપુ ગઈ રાતે મુબારક ગુજરી ગયો, આપણો ચોકીદાર. હે, મુબારક મરી ગયો બાપુ? ઓહો, સાચું કયો ભાઈ? હા બાપુ. ઓહો, આવો મને માળા નહીં મળે હવે. દીવો લઈને હું ગોતવા દુનિયામાં જાઉં તો મને મુબારક જેવો વિશ્વાસુ ચોકીદાર નહીં મળે. આજ મારે ખાવું નથી, આજ મારે ક્યાંય જવું નથી. પણ ભાવનગર મહારાજે એટલું બોલ્યા, મુબારકનો જો જનાજો નીકળે ને તો મારે કાંધ દેવા જવું છે મુબારકને, એના જનાજાને મારે કાંધ દેવું છે. એ જનાજાની રાહ જોઈને અઢારે હે પાદરનો ધણી બેઠો, અને વાર લાગીને જનાજો નીકળ્યો નહીં, એમાં માણસને બોલાવીને કીધું, કોક તપાસો કરો, મારે કેટલીક રાહ જોવી, શું ઢીલ છે જનાજાને નીકળવાની. ગળગડતી માણા દોટ મૂકીને જઈ તપાસી આવી, અને ભાવનગર મહારાજના કાનમાં આવીને માણસે વાત કરી કે બાપુ જનાજો નહીં નીકળે. જનાજો નથી નીકળતો એનું એક જ કારણ છે બાપુ, મુબારકને ઓઢાડવા કફત નથી. મયત પડ્યું છે એમને બાપુ અર્ધી રાતનું. એક દીકરો આ ખૂણામાં બેઠો બેઠો રોવે છે, એક દીકરો આ ખૂણામાં બેઠો બેઠો રોવે છે બાપુ, એને ઓઢાડવા કફત નથી, જનાજો કેમ નીકળે? ભાવનગર મહારાજને આઘાત લાગ્યો, હાય હાય, મારી હારે જીવન જીવનાર એ મારો ચોકીદાર, એને કફન ઓઢવાય નથી? કે ના બાપુ. ગળગડતી દોટ મૂકીને ઉઘાડે પગે ભાવનગર મહારાજ જઈને જોવે, મયત પડ્યું તું. આ હુકમ છીટ્યો ભાઈ, ભાવનગર રાજને સાજે હું કફન આવી ગયું, જનાજો હણગાર્યો. જનાજો હણગારીને તૈયાર થયો ત્યારે ભાવનગર મહારાજ એટલું જ બોલ્યા હતા કે તમારા ઇસ્લામ રિવાજ પ્રમાણે જનાજાના ત્રણ કાંધ બદલતા આવજો, મારું કાંધ કબ્રસ્તાન સુધી કોઈ બદલશે, મારે મારા મુબારકને કબ્રસ્તાન સુધી કાંધ દેવું છે. 3 કિલોમીટર સુધી અઢારે હે પાદરનો ધણી કૃષ્ણકુમાર સિંહજી ઉઘાડે પગે કાંધ દીધું ચોકીદારને. કબ્રસ્તાનની વાલીપા કબર ખોદાણી, પોતાના પેટના દીકરાને હેતથી ઉપાડે એવા હેતથી ઉપાડી દફનાવ્યો, અને દફનાવતી વખતે પણ હાથ જોડ્યા મહારાજ. ચોકીદાર ઈમાનદાર મુબારક, મને ક્ષમા કરી દેજે ભાઈ, તારા હું ઋણ નહીં ચૂકવી શકું. કબર ચણાણી, આમાંથી કોઈ કોઈ દી ભાવનગર જાઓ તો જરૂર કબ્રસ્તાનમાં જાયજો, આ મુબારકની કબર જોજો. ઇંગ્લિશમાં એક વાક્ય લખ્યું છે કે લોક ઓફ નિલમબાગ, નિલમબાગનું તાળું સૂતું છે. અહીંયા અને એ મુબારક નો દીકરો ઉમરભાઈ આજે મહુવામાં હયાત છે, અને ઉમરભાઈ નો દીકરો અલીભાઈ અમારા જૂનાગઢમાં ડોક્ટર છે, જેની ત્રીજી પેઢી જીવતી છે. એટલે કીધું છે કે વધુ નથી અબળખો બાકી હવે જીવનમાં, પણ ઇજ્જતનું કફન ઓઢીને મરાય તો ઘણું છે, અર માન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, અને બે ચાર પણ કામ સારા થાય તો ઘણું છે. જેટલું બોલીએ એટલું ઓછું છે. આ તો એક એવો અવસર મળ્યો છે, હું બહુ સારો કલાકાર છું, સારું બોલું છું એ વાતમાં ખરેખર માલ નથી, પણ તમે બહુ પ્રેમથી સ્નેહથી મને એક અહીંયા પરિચય કરાવ્યો એનો હું મારો આભાર તમારે માનવાનો નથી, પણ હું આભાર અમારા અજયકુમાર અને ગોવિંદભાઈ ભૂતનો માનું છું કે મને મહાપુરુષો વડીલો માં જગદંબાના દર્શન કરાવ્યા. અને એક વાત કરી દઉં, એક ગરીબ માણસ શાકની રેકડી લઈને વેચવા નીકળે, શાક મજૂરી કરીને, એમ એક જણો ખોટો સિક્કો લઈને શાક લેવા આવ્યો. શાક દઈ દીધું માણસે, સિક્કો લઈ લીધો. ઓલા માણસે બીજાને વાત કરી કે ઓલો રેકડી વાળો ખરો? તો કહા ઈ કાયમ રેકડી લઈને નીકળે છે. તો કહા શાક વેચવા? તો કહા ઈ ખોટા રૂપિયા જોતો નથી, લઈ લે છે તરત જ એમ. તો કહા એટલે બીજેથી બીજો માણસ ખોટો રૂપિયો લઈને ગયો, ત્રીજેથી ખોટો સિક્કો લઈને ત્રીજો માણસ ગયો, ચોથેથી ચોથો સિક્કો લઈને ચોથો માણસ ગયો. જિંદગી જીવો ત્યાં સુધી દુનિયાના માણસોએ ખોટા સિક્કા દીધા, પેલો રેકડી કાઢી મજૂરી કરી અને શાક વેચતો હતો, પણ એનું મૃત્યુ આવ્યું ને સંધ્યા દેખાણી ને, ત્યારે એને પરમાત્માને પ્રાર્થના કરી કે હે મારા નાથ, હે ગરીબના બેલી, હે હજાર હાથવાળા, હે નોઠાળાના આધાર, હે અસરના શરણ, આખી જિંદગી મેં એક પણ ખોટો સિક્કો પાછો નથી વાળ્યો. હવે તારા દરબારમાં ખોટો સિક્કો આવે છે ને સ્વીકારી લેજે, પાછો નો વાલતો મારા મને સ્વીકારી લેજે. એમ બહુ વિચાર કરીએ તો હું તો ખોટો સિક્કો છું, તમે સ્વીકારો છો એ પરમાત્મા જેવી તમારી મહાનતા હું માનું છું. અને અહીંયા મારો કાર્યક્રમને વિરામ આપું છું. માને મળીને આપને બધાને મળીને મને એટલો બધો આનંદ થયો છે જેનું હું વર્ણન નથી કરી શકતો. હું કોઈ અતિશયોક્તિ કહેતો નથી, આ તો અમારું મંદિર છે, અહીંથી અમે અસત્ય બોલીએ નહીં. પણ જ્યારે જ્યારે તમારા કામની માલિપા, તમારો જે ધર્મનો સંદેશ છે એમાં હું ક્યાંય ઉપયોગી બનું તો વિના સંકોચે મને તમે જણાવશો તો હું જરૂર તમારા કાર્યની માલિપા, તમારી આ ધર્મની જ્યોત છે એમાં હું સહભાગી બનીશ, એટલું કહી અને મારું વક્તવ્ય પૂરું કરું છું. જય માતાજી.